सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नीलकंठाय सरजुदासाय नमो। बोलो श्री स्वामी नारायण भगवान। श्री लक्ष्मी नारायण देव
जय।
श्री गोपीनाथ जी महाराज
जय।
श्री नर नारायण देव
जय।
श्री रामचंद्र भगवान। श्री कृष्ण कन्हैया काष्ठभंजन
देवानि
जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।
वाहला भक्तों, ભગવાન શ્રીહરિની અદભુત મૂર્તિનું વર્ણન આપણે ગત દિવસે સાંભળ્યું. સર્વશાસ્ત્રનો સહાર માત્ર એટલું જ છે ભગવાનના સ્વરૂપમાં જોડાવું. ભગવાન શ્રીહરિ મહાઆનંદનું ધામ છે, એને જે જે પામ્યા એ મહાસુખી થઈ ગયા, ભગવાન શ્રીહરિના ધામને પામી ગયા છે. માટે ભગવાનના ભક્ત પરમાત્માના સ્વરૂપમાં જોડાય. જેટલા ભગવાન સાંભળે એટલો સત્સંગ છે, જેટલા ભગવાન ભૂલાય એટલો કુસંગ છે. ઘોરકળી કાળમાં ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામસ્થ સ્વરૂપ આ ધરતી ઉપર પ્રગટ કર્યું, જેના દર્શન મોટા મોટાને થતા નથી. ભાગ્યશાળી હોય જે જીવાત્મા, એને એ પરમાત્માના દર્શન થાય છે. એ જ ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ છે, સર્વધામના ધામી, સર્વનામના નામી છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એ તો અમૃત છે, એનું પાન કરવાથી અનેક અમર થયા છે ને અનેક અમર થશે. સ્વામી લખે છે,
એમ અને કરીતે જે સંહારે સુંદર શ્યામ.
આવી રીતે અનેક પ્રકારે જે ભગવાન શ્રીહરિને સંભાળે છે
તે તન છૂટે પામશે,
શરીર છૂટતા પામશે.
અખંડ અક્ષરધામ,
અખંડ ભગવાન ધામ.
હે મંગલકારી સારી મૂર્તિ, ધરિયાજ દેવા આનંદ, એહ મૂર્તિની સ્મૃતિ એ કર્યા કંઈક જન ના વૃંદ.
એ ભગવાન શ્રીહરિની મંગલકારી મૂર્તિની સ્મૃતિએ કેટલાય જીવાત્માઓના વૃંદના વૃંદ તરી ચૂક્યા છે. સુખનિધિ આ સંસારમાં સહુ જન જાણો જરૂર, મૂર્તિ શ્રી મહારાજની દ્રઢ ધારવા જેવી પૂર. આ રહસ્ય વાત ભગવાનના ભક્ત સમજે. જેમ જેમ જોયા જગદીશને તેમ તેમ સંભારે સંત, સર્વે આચરણને સંભારતા પામે સુખ અત્યંત. સર્વે આચરણને ભગવાન સ્વામિનારાયણના જો સંભાળવામાં આવે તો જીવ અત્યંત સુખને પામે છે. એક વાત તો નક્કી છે કે આપણે બધાએ સુખની જ ઈચ્છા રાખી છે, કોઈ દુઃખને તો કદી ઈચ્છતું નથી. સ્વામી કહે છે કે સુખની આકાંક્ષા હોય તો આડા અવળા ન રખડો. ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર સંભાળો, સુખી થવાનો એ જ ઉપાય છે.
વળી સંભારવા શ્રી ઘનશ્યામ, વળી સંભારવા શ્રી ઘનશ્યામ, પુરુષોત્તમ કેને દેતા ફૂલદાની માળ
મહારાજ કોઈને ફૂલની માળા આપતા
ઓ કેને દેતા પ્રસાદીના થાળ કેને દેતા પ્રસાદીના થાળ કેને દેતા વસ્ત્ર ને ઘરે સુખ દેના
કેને દેતા ફળ ફલ સુખ દેના
કેને ભન્ન કણ કોરી રૂપૈયા
કેને ભન્ન
કોરી રૂપિયા દેતા
રૂપૈયા
દિયે નાથ દેખીને દુખિયા
દિયે નાથ દેખીને
કેને આપે છે ઘોડા ઘરે ના ભારી
કેને આપે છે ઘોડા ઘરે ના ભારી
કેને આપે છે પાથ ઉતારી
કેને આપે છે પાથ ઉતારી
વળી સંભારવા ઘન પુરુષોત્તમ પૂરણ કામ
પુરુષોત્તમ પૂરણ કામ
ભગવાનને યાદ કરો દિનબંધુ દયાળુ ભગવાન શ્રીહરિને સંભાળતા આપણું અંતર મહાસુખાળું થઈ જાય છે ભગવાન કોઈને અતિ હેતે કરીને બાથમાં ગાલીને મળતા કોઈને રાજી થઈને ચરણારવિંદ છાપી આપતા કેને ભગવાન મધુરી વાણીથી બોલાવતા આવો ભક્તરાજ ભાવથી એને બોલાવતા મહારાજ કેને અમૃત દ્રષ્ટિએ મહારાજ નિહાળતા જોઈ જન તણા તાપ ટાળે કોઈકને તો મહારાજ રાજી થઈને એમ કહેતા હતા આવો અહીં મારી પાસે બેસો કોઈની સાથે મહારાજ હસતા હતા અદભુત હાસ્ય કરતા હતા ટૂંકમાં આ બધાય ચરિત્રને ભગવાનના ભક્ત સારો દિવસ યાદ કર્યા કરે એવી મૂર્તિ અંતરધારી સુતા બેઠા રાખે જે સંભારી તે સૌ અક્ષરના અધિકારી થાશે નિશ્ચય કરી નરનારી જાણો આદ્ય અંતને મધ્ય સુખી થયા શામ સંબંધે જેણે જોયા જગનો આધાર તે તો તેનો બેડો થયો ભવપાર હસતા રમતા ભમતા ભૌમે દીઠા જોઈ રહેતા વાહલો વ્યોમે વળી ગાતા વાતાને ફરતા કાજુ કરના લટકા કરતા નીર ક્ષીર સમીર પીતા આસન કરતા ને મૌન ગ્રહેતા એમ જે જે રીતે જને જોયા નિરખી નાથને નહીને મોયા તે તો પામ્યા પરમ પ્રાપ્તિ કરી અક્ષરધામમાં ગતિ આ બધાએ પરમ પ્રાપ્તિ પામ્યા અને એની અક્ષરધામમાં ગતિ થઈ એમ નક્કી માનજો આજ અનેક રીતે ભગવાન શ્રીહરિ સુખ દેવા માટે જ આવ્યા છે પોતાના દાસને બહુ સુખ આપ્યા છે અને સુખ આપવા માટે જ અક્ષરધામમાંથી મહારાજે સંકલ્પ કર્યો હતો આજની મૂર્તિનો મહા જબરજસ્ત પ્રતાપ છે રોજ રોજ નવીન નવીન આ પ્રતાપને આ સુખ ભગવાનના ભક્ત માણી રહ્યા છે સ્વામી કહે છે કહી કહીને તમને કહેવું કેટલું આ મૂર્તિનું મહાત્મય જબરજસ્ત છે અમારી જીભ અમારું મન વાણી કોઈ વર્ણન કરી શકે એમ નથી કઈ કહીને ઘણું અમે કહીએ છીએ તોય જેમ છે એમ તો અમે કહી શકતા નથી અરે કહેતા કહેતા તે કેમ કહેવાય કેટલું કહેવાય પૂરું કેમ કહી શકીએ આજ ભગવાને જે પ્રતાપ પ્રગટાવ્યો છે અનેક જીવને જે ભગવાને પોતે તાર્યા છે સામર્થ્ય સૌથી વધારે જે પ્રભુએ વાપરી છે એ મહાસુખકારી ભગવાન શ્રીહરિની વાત કેટલી કહી શકાય એક નહીં કરોડો આત્માઓને અક્ષરધામે મહારાજે પહોંચાડ્યા છે એ સુખના દાયક ઘનશ્યામને લાખો વંદન છે એકાંતિક ધર્મ ધરતી ઉપર સ્થાપ્યો, પોતાના આશ્રિતને મહા આનંદનો સમૂહ આપ્યો છે ભગવાન શ્રીહરિએ. અને અસુર ગુરુ નૃપનો કીધો નાશ, નિજ સામર્થ્ય અવિનાશ. આ ધરતી ઉપર કેટલાય અસુરો રાજાઓ, કેટલાય પાપીઓ મહા મોટા થઈ અને જગતમાં ફરતા હતા, ભગવાને એમનો નાશ કર્યો છે. ભગવાન શ્રીહરિ પુરુષોત્તમ નારાયણ પોતે પધાર્યા, અનેક લીલા કરીને જીવ ધાર્યા છે. આવી સામર્થ્ય ક્યારેય ભગવાને વાપરી નથી. કોઈ જીવની કરણી તો મહારાજે જોઈ જ નથી કે આને આટલું કર્યું છે માટે આને જ આપવું એમ. બસ મારા પ્રસંગમાં જીવ આવે એને મારે મહા આનંદ આપવો છે. આજ બહુ જન તારવા આવ્યા, આવી સ્વામી સહજાનંદ કાયવા. જે જન સમરશે સહજાનંદ, તે જન પામશે પરમ આનંદ. સમરે સહજાનંદ. ભગવાન શ્રીહરિએ વળી પ્રસાદીની વસ્તુ આ લોકમાં રાખી છે. હવે કહે છે પ્રસાદીની વસ્તુનું મહાત્મ્ય બહુ સરસ છે. એટલું તો નક્કી છે કે પુરુષોત્તમ પ્રકાશ સાંભળ્યા પછી જીવના હૃદયમાં મહિમા ન આવે એ બને ને.
દર્શનનું કહી દાખ્યું, કહું સ્પર્શનું જે પુનીતા. સ્પર્શ કરી જન પામિયા, પતિ સુખ અમિત.
ભગવાનનો સ્પર્શ જેને થયો છે એ મહાસુખને પામી ગયા છે.
સ્પર્શ પુરુષોત્તમનો કહો જીવને થાશે કેમ. સ્પર્શ પુરુષોત્તમનો કહો જીવને થાશે કેમ. એ વાત નથી વાત સરખી, સહુ પુર વિચાર જોઈએ.
સૂરજ અને રાત્રિ ભેળા રહે એવું કોઈ કરી શક્યું નથી.
તે અમળતી વાત મળી વળી પરશા પુરુષોત્તમ. તે અમળતી વાત મળી
મહારાજે કહ્યું
પરશા પુરુષોત્તમ. શોધતા ન મળે સામી તે હાનિ, શોધતા મળે શિલોકમાં વળી તે હાનિ, શોધતા ન મળે શિલોકમાં વળી તે હાનિ, શોધતા.
ત્રણ લોકમાં ભગવાન સ્વામિનારાયણની જેવું કાર્ય કરનાર કે ભગવાન શ્રીનો સ્પર્શ પામેલ વસ્તુ જેવી કોઈ વસ્તુ નથી. અમાયિક અને માયિક ભગવાન સ્વામિનારાયણે જે અદ્ભુત રીતે આ સમાજમાં કરી બતાવ્યું છે, એ બેયનો જે મેલાપ કરી બતાવ્યો છે એ અદ્ભુત છે. પુરુષોત્તમ જે પરબ્રહ્મ જેને નેતિ નેતિ કહે નિગમ, સ્વામી તે શું મહિમા કહે. વેદો થાકી જાય છે, મહા દુર્લભ જેના દર્શન છે, અરે ભવ બ્રહ્માદિતને પણ એના દર્શન નથી. અજ ઈશને જો અગમ છે તો મનુષ્યને ક્યાંથી સુગમ હોય? તોય પણ ભગવાને દયા કરી કે દર્શન દીધા છે. જેના દર્શન ન થાય તો એના સ્પર્શ ક્યાંથી? પણ ભગવાને કૃપા કરી સ્પર્શ આપ્યો છે. અતિ દર્શ પરશ જેના દૂર તે તો કર્યા હરિએ હજુર. જે પ્રાણી ભગવાન સ્વામિનારાયણનો સ્પર્શ પામ્યા છે તે તો સર્વત્ર શ્રેષ્ઠ થયા છે. જેને ભગવાન હૈયામાં ઘાલીને ભેટ્યા તેને તો પ્રભુ અક્ષરધામ આપી બેઠા છે. ભગવાન સ્વામિનારાયણે જેની પોતાના ચરણેથી છાતી ચાપી તેની પ્રાપ્તિ સ્વામી કે મારાથી કહેવાતી નથી. ભગવાન નારાયણે રાજી થઈને જેને માથે હાથ મૂક્યા છે એ તો મુક્તોની સાથે બેસી ચૂક્યા છે. ભગવાને રાજી થઈને પોતાના ચરણારવિંદ જેને ચાંપવા આપ્યા છે તેને જન્મ મરણ નથી રહ્યું. જેણે ભગવાન સ્વામિનારાયણને અંગે અત્તર ચંદન ચોળ્યા છે, એ પ્રસંગે જેને પરમાત્માનો સ્પર્શ થયો છે, જેણે ભગવાનને ફૂલેલ શરીરે ચોળ્યું છે સુગંધી સુંદર મજાનું, ભગવાન શ્રીહરિને મીણિયું તેલ ચોળ્યું છે, એ નિમિત્તે ભગવાન શ્રીહરિનો જેને સ્પર્શ થયો છે, એ સ્પર્શનું ફળ જે પામે તે તો અક્ષરધામને જ પામે છે. એનું ફળ જ અક્ષરધામ છે. વળી ભગવાન શ્રીહરિને સ્નાન કરાવતા હાથનો સ્પર્શ થઈ ગયો છે. અંગ છોડી નવરાયવા નીરે સ્પર્શ હાથ તે નાથ શરીરે, વસ્ત્ર પહેરાવતા થયો સ્પર્શ તે આપનાર સુખનો સરસ. ચર્ચા ચંદન મલિયા ગર રે, સારી સુખડ કાજુ કેસર રે, કર્યો કુમકુમનો ચાંદલો રે, ભાવે કરી હરિભક્તે ભલો. માળા પહેરાવતા ભગવાન શ્રીહરિને સ્પર્શ થઈ ગયો. કુંડળ ધરાવતા ભગવાનને પોતાનો હાથ પડી ગયો. બાજુ બેરખા પરમાત્માની બાએ બાંધતા પૂજા કરીને પગે લાગતા જરીક જો હાથ ભગવાનને અડી ગયો, પૂજા કરતા જો સ્પર્શાનું પંડ તે તો પામશે ધામ અખંડ. આટલું બધું જબરજસ્ત માજમે આપણે જે દિવસે સમજીએ તે દિવસે ખરું, પણ મહિમા આ છે. સ્વામી આ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યો છે, આખો ગ્રંથ મહિમાનો ભર્યો છે. વળી લેતા હાથો હાથ વળી તાળી, હાથો હાથ હરી સાથે રાસ રમતા કે હાસ્ય વિનોદ કરતા, જેણે તાળી લીધી અને એ નિમિત્તે સ્પર્શી સુંદર મૂર્તિ રૂપાળી. આબાને સુંદર મૂર્તિ રૂપાળીનો જેણે સ્પર્શ કર્યો, એમ નખ શિખ સ્પર્શતા નાથ ગયા સ્વધામે થઈ સનાથ. સ્વધામમાં સનાથ થઈને પહોંચ્યા. અરે જી એવો સ્પર્શ પુરુષોત્તમ તણો, નથી કહેવાતો છે અતિ ઘણો. સ્પર્શા ચરણારવિંદ પાવન, સહુ જતને પૂજે છે જન. ભગવાનના ચરણારવિંદને જતનથી ખંતથી ભક્ત પૂજે છે. વળી ભગવાન શ્રી હરિનો જે વસ્ત્રને સ્પર્શ થયો છે એ વસ્ત્ર પણ પૂજવા જેવા છે. ભગવાન શ્રી હરિને ચડ્યું હોય જે ચંદન પ્રસાદીનું, એ ચંદન પણ પૂજા જેવું છે. પૂજા હાર તે પહેરવા હૈયે, જેથી અક્ષર ધામમાં જઈએ. જે જે વસ્તુ સ્પર્શી હરિઅંગ, તે તો કલ્યાણકારી જેમ ગંગ. જે જે વસ્તુ ભગવાનનો સ્પર્શ પામી છે એ તો મહાકલ્યાણકારી બની ગઈ છે, જેમ કે ગંગા ગંગા નદીને વામન ભગવાન શ્રીહરિનો એક અંગૂઠો અડ્યો તો એ મહાપાવનકારી બની ગઈ છે. એમાં જે સ્નાન કરે એના બધા પાપ પડે છે. સ્થાવર જંગમ જળ સ્થળ થયા હરિ સંબંધે શુદ્ધ તેહ, સ્પર્શી વસ્તુ એ મંગલકારી ત્યારે પુરુષોત્તમની રીત ન્યારી. ભગવાનનો જરી સ્પર્શ થયો એ વસ્તુ જો મહામંગલકારી બની જતી હોય, એ વસ્તુ જો મંગલકારી હોય તો ભગવાનની મૂર્તિની શું કથા કહેવી. માટે જેને સ્પર્શા પર બ્રહ્મ તેને પરમ ધામ છે સુગમ. જેને ભગવાને સ્પર્શ કર્યો એ પરમ ધામ પામી ચુક્યો છે, એને કાંઈ કરવું નહીં. આટલો બધો ભગવાન શ્રીહરિના સ્પર્શનો મહિમા છે. આપણે કથા સાંભળી છે, ભગવાન સ્વામિનારાયણ સરદાર ગયા હતા, ત્યાં કમળસિંહ કરીને એક વાણિયા ભગવાનના બહુ ભાવિક ભક્ત હતા. પરમાત્મા એને ઘેર ગયા. કમળસિંહ શેઠ ઘરે નહોતા, એમના માજી ઘેર હતા, પણ એને સત્સંગ નહીં થયેલો, એને ભગવાનનો કોઈ મહિમા નહીં, થોડાક લોભી ખરા. કોઈ મહેમાન ઘરે આવે ને તો મહેમાનને જાજુ નહીં રહેવા દેવાનો આશય ખરો, અમદાવાદીઓની જેમ ઓછા રહેવા દેવાય એમ મહેમાનને. એટલે ડોસી શું કરતી હતી, ઘરમાં જે માંકડો નીકળે ને એ માંકડ બધા એક ખાટલા મૂકે અને એ ખાટલો મહેમાન માટે પાથરી દે. એટલે મહેમાનોને માંકડ બહુ કરડે એટલે મહેમાન બીજે દી રવાના થાય. એમાં ભગવાન શ્રીહરિ પોતે મહેમાન થયા, કમળસિંહ શેઠ હાજર નહીં, ડોસીને આ ગમે નહીં, એટલે માંકડ ભરેલો ખાટલો ને ગાદલા ગોદડામાં ભગવાન શ્રીહરિને પધરાવ્યા. ભગવાન શ્રીહરિ એમાં સુતા છે. રાત્રિ જેમ જામતી ગઈ એમ માંડ્યા માંકડ નીકળવા. પરમાત્માને શરીરે માંકડ ચડે કરડે, મહારાજ તો કંટાળ્યા, આખી રાત એક બાજુ બેઠા ખૂણે. પછી કમળસિંહ શેઠ આવ્યા, પછી ડોશી માને ધમકાવ્યા, તમને કઈ ભાન છે, તમે ઓળખો છો આ કોણ છે, આ સર્વોપરી પરમાત્મા છે, અનંત જીવના ઉદ્ધાર માટે એને ધરતી ઉપર તન ધારણ કર્યું છે, આપણા એવા ભાગ ક્યાંથી કે ભગવાન શ્રીહરિ આપણે ઘેરે પધારે, અને તમે કેવા અભાગી ભગવાનને આવો માંકડવાળો ખાટલો ગાદલા ગોદડા આપ્યા છે. પણ ડોશી માને તો કઈ મહિમા નહીં, એટલે શું કઈ મનમાં નહીં. પણ મહારાજે દયા કરી, ભગવાન શ્રીહરિ સવારે સ્નાન કરીને બેઠા, મહારાજને બેસવા માટે સાંગા માછી મૂકી હતી એના ઉપર પ્રભુ બેઠા. એ વખતે કમળસિંહ શેઠના ખૂબ આગ્રહથી ડોશી ભગવાનને પગે લાગવા આવ્યા, ભાવે કો ભાવે. ભગવાન શ્રીહરિ અમિત દ્રષ્ટિ કરી ડોશીને સમાધિ થઈ. મહારાજે આ વખતે ઈશ્વરીય સહજમાં બતાવ્યું છે, ડોશીને સમાધિ થઈ, ડોશી ધામમાં ગઈ, ભગવાનનું સ્વરૂપ જોયું, જાગી, ભગવાન શ્રીહરિના કૃષ્ણ રૂપે દર્શન થયા, એટલે ડોશી પગમાં પડ્યા, નાકમાંથી આંસુડા વહેવા લાગ્યા. ડોશી બિચારા રડી પડ્યા. ડોશી કહે છે કે મારો ગુનો માફ કરજો, મારો ગુનો માફ કરજો, મેં તમને ઓળખ્યા નહીં, તમે અનંત ભુવનના નાથ છો, પ્રભુ કૃપા કરજો, હું જોકે એવી પુણ્યશાળી કે એવી ભક્ત નથી કે મારું કલ્યાણ થાય, પણ હે મહારાજ વિનંતી કરું છું, મારું કલ્યાણ કરજો. ભગવાન શ્રીહરિ કહે છે કે માજી તમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. મારું કલ્યાણ થઈ ગયું? અરે માજી તમારું કલ્યાણ તો ક્યારનું થઈ ગયું. અરે મહારાજ મેં શું પુણ્ય કર્યા તે મારું કલ્યાણ થઈ ગયું. ભગવાન હસતા હસતા કહે છે કે ડોશીમાં તમે અનંત જીવને કલ્યાણ અપાવ્યા, કેટલાય જીવનો તમે મોક્ષ કરાવ્યો, તો તમારો મોક્ષ કેમ ન થાય? માજીને વિચારતી કે મેં વળી કોનો મોક્ષ કરાવ્યો? ડોશીમા કહે છે કે મેં કોઈનો મોક્ષ કરાવ્યો નથી. ભગવાન હસતા હસતા કહે છે કે અમને આખાય ઘરના માકડ ભેગા કરેલો ખાટલો આપ્યો અને એ ખાટલામાં અમે પડ્યા, જેટલા માકડને અમારો સ્પર્શ થયો એ બધા અક્ષરધામમાં ગયા. ડોશીને શંકા થયો અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે આશ્ચર્ય બતાવ્યું છે, માકડ પોતપોતાના શરીરનો ત્યાગ કરી દિવ્ય અદભુત મુક્તાત્માનું સ્વરૂપ ધારણ કરી અને હજારો વિમાન આવેલા એમાં બેઠા આ ડોશીએ નજરે જોયું છે ત્યારે એના આશ્ચર્યનો કોઈ પાર નથી. આ તો એક દ્રષ્ટાંત તમને દીધું, હું બહુ દ્રષ્ટાંતો કે વાતો નથી આમાં લેતો. એનું કારણ એ છે મારે સાંગો પાંગ આખોય પુરુષોત્તમ પ્રકાશ પૂરો વાંચવો છે, એટલે સ્વામીએ જે લખ્યું છે એ જ તમને કહેવું છે. સ્વામીએ માત્ર આ ગ્રંથમાં દિશા સૂચન જ કર્યું છે, પર્શથી લાખો જીવ કલ્યાણને પામ્યા એવું લખ્યું છે, પર્શનો મહિમા લખ્યો છે, કોણ કોણ પામ્યા એ નથી લખ્યું. એ તો આપણે પછી સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય ઢંઢોળીને વાંચવું પડે, એમાં સંતોની જાણમાં જેટલું આવ્યું હોય અને જેટલું સાંભળ્યું હોય અથવા ને જેટલું પોતાની શક્તિ પ્રમાણે એને લખતા લખતા લખી શકાયું હોય એટલું આપણે વાંચી શકીએ કે કેમ, જે વાંચીએ એટલું સમજાય એવું છે. સાથો સાથ એક બીજી વાત કહી દઉં. એકવાર ભગવાન સ્વામિનારાયણ વસંત ઉત્સવ રમવાના હતા ગઢડામાં. દૂર દેશ દેશથી કેટલાય ભગવદ ભક્તો ભગવાનને માટે જાત જાતની પૂજા સામગ્રી લઈને આવ્યા છે, સારા સારા વસ્ત્ર, ઘણાના અલંકાર ભગવાનને પહેરાવવા માટે. એક ગામડાના બે ખેડૂત ભાઈ બહુ સુખી નહીં હોવાથી પોતે ધોળા સફેદ ખાદીના કપડાં ભગવાનને માટે કરાવીને લાવ્યા છે. પણ જ્યારે પૂજારથી લોકો લાઈનમાં ભગવાનની પૂજા કરવા આવતા હતા, એમના થાળમાં એમની પાસે જે જે અમૂલ્ય વસ્ત્ર અને ઘરાણા હતા તે આ ભક્તોએ જોયા, ત્યારે એના મનમાં એમ થયું કે આવા અમૂલ્ય વસ્ત્રો ભગવાનને પૂજામાં લોકો આપે છે એની વચ્ચે આપણે આ ક્યાં હાદા કપડા આ પછેડી ભગવાનને આપીએ. એને સંકોચ થયો, આપવાની ઈચ્છા ન થઈ. પરિણામે ભગવાન સ્વામિનારાયણે એમને સભાની બીચમાંથી ઊભા કર્યા છે. ભક્તો ઉઠો જોઈએ, તમે અમારે માટે જે વસ્તુ પદાર્થ લાવ્યા છો એ લાવો. ભક્તોને એમ થયું લે આલે, મહારાજ તો આ સભામાં આપણી ચીજ વસ્તુ ખુલ્લી કરશે. ભગવાને બોલાવ્યા એટલે છૂટક્યો નહોતો, ભગવાન પાસે આવ્યા વંદન કર્યું, પોતે જે કઈ વસ્ત્રો લાવ્યા છે હાદી ના હાદે હાદા ઉતર ભગવાનને અર્પણ કર્યા. સફેદ કપડા હતા. ભગવાન શ્રીહરિ બહુ રાજી થયા. મહારાજ કે આ બીજા વસ્ત્રો છે ને એ તો બધા ભારે ભારે છે અને અમારે તો આજ રંગે રમવાનું છે, માટે બહુ ભારે વસ્ત્રો પહેરાય નહીં, માટે આ ભગતના વસ્ત્રો છે ને બહુ હાદા ને હારા છે, કોઈના કપડાં પહેર્યા નહીં. અને મહારાજે એના કપડાં પહેર્યા છે ત્યારે એ ભક્તને આનંદનો પાર મળ્યો. બે એટલા બધા રાજી થયા. મહારાજ રંગેરેમાં કપડાં રંગવાળા થયા. ભગવાન શ્રીહરિએ પછી રંગવાળા કપડાં ઉતારીને પ્રસાદીના એ ભક્તોને આપ્યા, ત્યારે બે ભક્તો પ્રેમા વેશમાં આવી રડી પડ્યા, મહારાજ અમારા ઉપર તમે બહુ કૃપા. આંખમાં શું છે? ભગવાનને વિનંતી કરે છે, પ્રભુ અમારું કલ્યાણ થશે કે નહીં? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભક્તો તમે મારી વસ્ત્રથી પૂજા કરી તમારું તો કલ્યાણ થઈ ગયું છે, પણ તમે જે વસ્ત્રો મને પ્રેમથી પહેરાવ્યા એ વસ્ત્રો જે કપાસમાંથી બન્યા છે અને એ કપાસમાં એ રૂમાં જે ધનેડા વગેરે પડ્યા હશે એ તમામ જીવાત્માઓનું હું તમારા પ્રેમને કારણે ધાર કરી કલ્યાણ કરું છું. એ કપાસમાં જીવનું પણ ભગવાન સ્વામિનારાયણે કલ્યાણ કર્યું એમ એ બે ભક્તોને દેખાણું હતું. આવી તો બહુ જ બીનાઓ છે, આપણે કેટલી કહીએ કેટલી ગાઈએ. એટલે સ્વામી અહીંયા લખે છે,
સ્થાવર જંગમ જલસ્થળ જેહ,
સ્થાવર જંગમ જલસ્થળ જેહ,
થયા હરિ સંબંધે શુદ્ધ તેહ.
આ બધા ભગવાનના સંબંધથી શુદ્ધ થયા છે. ભગવાનના ભક્તો આનંદથી હરિનું ધ્યાન ધરે, મહાભાગ્યશાળી હોય એને આ કથા સાંભળવા મળે છે.
અસન વસન ભૂષણ વાહન વાસન જે હ, અસન વસન ભૂષણ વાહન વાસન જે હ, પુરુષોત્તમને સ્પર્શતા થયા શુદ્ધ સૌએ તે હ, થયા થયા ગુણમયી ગુણાતીતા, માઈક તે અમાઈક થયા થયા ગુણમય ગુણાતીતા, સ્પર્શતા પરબ્રહ્મને સહુ થયા પરમ પુનીતા, સ્પર્શતા પરબ્રહ્મને સહુ થયા પરમ. એવી રીતે અવિનાશી કર્યો અનેક જીવનો ધાર, એવી રીતે અવિનાશી કર્યો અનેક જીવનો ધાર, પરમ ધામે પહોંચાડ્યા ભેલે આવાર, કોટિ કોટિ નો કલ્યાણ, દર્શન કરું કોટિ કોટિ નો કલ્યાણ, તેમ પરમ પ્રસાદી થકી પમારા પાદ નિર્વાણ, પરમ પ્રસાદી થકી પમારા પાદ નિર્વાણ, પદ નિર્વાણ, પદ નિર્વાણ.
સ્પર્શની કથા કહી હવે બોલે છે પ્રસાદીની વાત. ભગવાનની જમેલી પ્રસાદી જે જમે એનો ઉદ્ધાર થાય. આ મહાત્મય આપણને ગમતું મહાત્મય છે, કારણ કે પ્રસાદીનો મહિમા એ તો બહુ સારી વાત, એમાં તો સ્વાદ આવે ને, ખાવું ભાવે. પણ એક વાતની સ્પષ્ટતા કરું છું કે આપણને પ્રસાદ જમતી વખતે ભગવાનમાં મન રહે, ભગવાનના મહાત્મયને લક્ષ્યમાં રાખી અહો આ તો પ્રભુ પ્રસાદ છે એમ સમજીને જો એ ખાઈએ તો કલ્યાણ થાય, પણ અહો આ તો મજા આવશે સ્વાદમાં લક્ષ્ય રહે તો એ પ્રસાદ પણ આપણને બંધન કરે. કયો જોઈએ, તમે સ્વાદ લક્ષ્યમાં રાખીને પ્રસાદી લ્યો છો કે પ્રસાદને લક્ષ્યમાં રાખીને પ્રસાદી? ઘણા ભગત ને પ્રસાદી ઓછી બહુ પડે, ખબર નહીં, બહુ ઝાઝી આશા રાખે, પછી ઓછી મળે તો રિસા ઠબકોઈ ગયો પ્રસાદ વેચવા વાળાને, એ ક્યાં તારા બાપાનો ઘરનો દીવો ચાકીને એમ કે. અમુક અમુક ભગત ને તો વાત જ જુદી હોય, આપણને એમ લાગે કે આને આપણે કહીએ શું, કોઈ સંસ્કાર નહીં, કોઈ આમ આમ સમજ નહીં, બસ લાવો હઠ કરે હઠ. અને બહુ જ એમ માટે ભગવાનના ભક્ત પ્રસાદ તો એને કહેવાય. પથેળીમાં આપણે બે રેખા આવે છે, તમને ખબર હોય, એ બે રેખાની વચ્ચે રહે એટલો પ્રસાદ બરોબર છે, બે રેખાની વચ્ચે રહે એટલો પ્રસાદ. અને એથી પછી વધારે જેટલો લેવાની આશા રાખીએ એ પછી ભોજનમાં ખપે, એ પ્રસાદ ન કહેવાય. પ્રસાદીના તો દાખલા બહુ છે, પણ આપણે રજૂ કરવા નથી, કારણ કે એ ટીકાત્મક છે. મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ઈશ્વરનો પ્રસાદ માનીને લેવો. અને જો આપણે સારો પ્રસાદ હોય ને તો એમાં વધારે પ્રીતિ થાય, થોડો મોળો પ્રસાદ હોય તો બહુ પ્રીતિ ન થાય. જોજો તમે, આપણે ગુડી પડવાને દિવસે લીમડાનું કડવું પાણી આપીએ ને તો શું કે ખબર છે, બસ બસ બસ, વધારે નહીં વધારે નહીં, ત્યાંના પીવો ને બે લોટા, તો કે આ થોડું શરબત છે પણ પ્રસાદ છે ને, સરસ મજાનો શરબત બનાવ્યું હોય તો બે ચાર લોટા પી જઈએ તો વાંધો નહીં, તો ભાવે. ઘણી વખત માણસ પ્રસાદની ભાવનાથી જમતા નથી હોતા, ખાલી ઇન્દ્રિયોને લાડ ડડાવવા માટે જ જમતા હોય છે. એક ગામમાં અમે ગયા હતા, ત્યાં ઠાકોરજીને થાળ કર્યો હતો, ખીચડી બનાવી દીધી અને કઢી બન્યું એવું, પ્રસાદ વધેલો. પછી એ ભગત ને દેવો ભૂલી ગયા, એને કઈ માગ્યો ને એમ કે નહીં વધ્યું હોય. પછી બીજે દિવસે સવારે અમને યાદ આવ્યું તો સહજ સ્વભાવે વાત કરી કે અરે તમને આ થોડું વધ્યું હતું પ્રસાદ, એ દેવાનું નહીં ભૂલી ગયા, તો કે લાવો ને હજી, પણ કહ્યું હવે તો એક રાત આના માથેથી પસાર થઈ, આ તો સારું ન રહ્યું હોય, તો કે જેવું હોય એવું લાવો. ખીચડી ઉતરી ગઈ હતી એ લઈ ગયા. પછી સમાચાર એવા આવ્યા કે ઉતરી ગયું તું તોય એ લોકો ખાઈ ગયા, કે આ તો ભગવાનનો પ્રસાદ છે, આપણા ભાગ્યમાં ક્યાંથી. વિચાર કરો, એને મહિમા કહેવાય, એના ઉપર ભગવાન ને ભગવાનના સંતો પ્રસન્ન થાય છે. આપણે કોઈ તીર્થમાં જઈએ, તીર્થ જળથી સ્નાન કરીએ, તીર્થમાં કંઈક સારી સુવિધા ન હોય, લોકો બહુ નાતા હોય, કદી કોઈ તીર્થસ્થળમાં વ્યવસ્થાના અભાવે લુગડા પણ લોકો ધોતા હોય, પણ તીર્થ જળનું મહાત્મ્ય સમજી આપણે માથે ચડાવીએ છીએ અને ભાવથી એનું પાન પણ કરીએ છીએ, કારણ કે મહિમા દ્રષ્ટિ છે. પણ કોણ આ કરી શકે જેને મહાત્મ્ય છે? બીજો તો અંદર સ્નાન પણ ન કરે, આવા ગંદા પાણી નવાતું હશે કે આવા ગંદા પાણી નવાય, અરે આ તે પાણી પીવાતું હશે એવું માને ન અડે, એને મહિમા નથી. भगवान भक्त विचार करजो, स्वाद माटे प्रसाद स्वीकाराय छे के भगवान ना महिमा थी स्वीकाराय छे। પોતપોતાના હૃદયમાં તમે વિચાર કરી જોવો જોઈએ। હું તો તમને જ પૂછું છું, તમે કેવા હેતુથી પ્રસાદ માટે ઝડપું કરો છો? જો તો ખરા, તપાસો તો ખરા। પ્રસાદનો મહિમા આવે છે એટલા માટે મેં ખુલાસો કર્યો। પ્રસાદનું મહાત્મ્ય અપરંપાર છે, એની ગણના ન થઈ શકે। એમાં ભગવાન વલ્લભાચાર્યજીએ તો પ્રસાદનો બહુ જ મહિમા ગાયો છે, અતિશય। ભગવાનના ભક્તોએ પ્રસાદનો મહિમા જરૂર રાખવો। હું પ્રસાદના મહાત્મ્યનું ખંડન નથી કરતો, પ્રસાદના નિમિત્તે જે જીહવાનો રસાસ્વાદ જોર કરતો હોય એનું ખંડન કરું છું। કોઈ ગેરસમજ ન કરે કે સ્વામી પ્રસાદનું ખંડન કરે છે, પ્રસાદનું જરાય ખંડન કરતો નથી। પ્રસાદ લ્યો, જમો, આનંદની વાત છે, કારણ કે પ્રસાદી જમવાથી જીવનું સારું થાય છે, જીવનું કલ્યાણ થાય છે। માટે ભગવાનના ભક્ત ખાસ પ્રસાદીનું મહાત્મ્ય રાખે। ભગવાનના પ્રસાદીનું જળ હોય, અન્ન હોય, કોઈ પણ ચીજ હોય, પ્રેમથી લેજો, એમાં અપાર શક્તિ છે। આપણને સમજતા નથી પણ હકીકત છે, અનુભવ કરેલો છે કે કોઈ જીવના શરીરમાં કંઈક વળગાડ હોય, એના પંડમાં ભૂત પ્રેત હોય અને એ બહુ પાપી હોય અને કુસંગી હોય, એ પંડમાં આવે ને એટલે પાણી માંગે। તમે જો એને ધરાવ્યા વગરનું પાણી આપો ને તો પીવા ઝડપું કરે। પરમાત્માને સમર્પિત જલ જો તમે એને દેવા જાઓ તો છેટું ભાગે, રાડ નાખે। ભગવાનને મૂર્તિની સામે આમ ખાલી ધરાવીને તમે પાણી લઈ ગયા હો, એને જોયું પણ ન હોય છતાં એ જળથી એ ડરે છે, એનો છટકારો નાખો તો બૂમ પાડે। શું એ પાણીમાં પરિવર્તન થતું હશે કે જેથી એ રાડું પાડે છે? માટે પ્રસાદ એ ખરેખર અમૂલ્ય વસ્તુ છે, ભગવાનના ભક્ત એનો મહિમા રાખીને સ્વીકારે। સાંભળો શું કહે છે મહારાજ।
દીધા પ્રસાદી ના બહુ થાળ રે, દયા કરીને દીન દયાળ રે। દીધા પ્રસાદી ના બહુ થાળ રે, દયા કરીને દીન દયાળ રે। ભોજન ભાત ભાત ના રે, આપ્યા જેને જુજ વિદાત ના રે। ભોજન બહુ ભાત ભાત ના રે, આપ્યા જેને જુજ વિદાત ના રે। મૂકી માથે હાથ નાથ દિયે રે, જન મગન મન કરી લીએ રે। મૂકી માથે હાથ નાથ દિયે રે, જન મગન મન કરી લીએ રે। હે વળી આપે મુખ માહી પાક રે, વળી આપે મુખ માહી પાક રે। સુંદર ભોજન ને વળી શાક રે, સુંદર ભોજન ને વળી શાક રે। હે જે જે જન પ્રસાદી એ પાના રે, તે તો સર્વે સંતાપ ને વામ્યા રે। જન પ્રસાદી એ પામ્યા રે, તે તો સર્વે સંતાપ ને વામ્યા રે। થયા નિર્ભય ભય બેઠા તાળી રે, થયા નિર્ભય ભય બેઠા તાળી રે। પામ્યા બ્રહ્મ મોહલ ભાગશાળી રે, પામ્યા બ્રહ્મ મોહલ ભાગશાળી રે। વળી પય પાણી પીધે રે, વળી પય પાણી પીધે રે। જે જનને દીધેલ રે તેહા જે જનને દીધેલ રે
તેહા જન જાશે બ્રહ્મ મોલ રે
તેહા જન જાશે બ્રહ્મ મોલ રે
તિયા પામશે સુખ તોલ રે પ્રસાદી ના બહુ થાર રે
દીધા પ્રસાદી ના બહુ થાર રે
દયા કરીને દીન દયાળ રે
દયા કરીને દીન દયા
ભગવાન સ્વામિનારાયણ વનવિચરણ કરતા હતા. નીલકંઠવર્ણીનો વેશ હતો. ભગવાન કુકડ ગામ પધાર્યા છે. કુકડ ગામમાં ભગવાન સિંહજી નામના રાજા રાજ્ય કરતા હતા. રાજ દરબારની રેલી એ બધા દરબારો સાથે કહુંબા ઘોડાતા અને દરબાર બેઠેલા. એ વખતે ભગવાન સ્વામિનારાયણ ત્યાં થઈને પસાર થયા છે. થોડો છેટે એક વૃક્ષ હશે રાજ દરબારના ગઢ ડેલીથી દૂર, ત્યાં જઈને પ્રભુ વિશ્રાંતિ લેશે. આ ભગવાન સિંહ દરબારને એમ થયું કે આ કોઈ બાલુડો યોગી બેઠો છે, સાધુ છે, પૂછીએ એને કઈ ભોજન જ કરવું હોય તો એમ. એટલે એનો કારભારી હશે, એને કહ્યું જાઓ જો પૂછો તો. એમણે જઈને પૂછ્યું તો હરી કહે છે સારું ભોજન લાવો કરશું. ભોજન આપ્યું પછી કહ્યું કે રાજમહેલમાં પધારો. હરી કહે અમારે આવવું નથી, મેં તો જશું આગ્રહ બહુ કર્યો. પછી કે કઈ ભેટ લેશો તો કે ના કઈ ન જોઈએ. ત્યારે રાજાના મનમાં એમ થયું માનો ન માનો પણ છે કોઈ આ મહાપુરુષ, માટે એમની આ પ્રસાદી છે એ આપણે જમીએ. પછી કુકડપતિ ભગવાન સિંહ રાજા ભગવાન વરણી વેશે જમેલી વધેલી પ્રસાદી જીના છે. આ વાતને વર્ષો વિદ્યા, પણ એક વાર પ્રગટ ભગવાન સ્વામિનારાયણના મુખની પ્રસાદી એને મળી હતી એ મિથ્યા ન જાય, એનું ફળ ઉદય થાય ન જાય. વર્ષો પછી રાજ્યમાં એક ગઢવી એના ભેળા નોકરી કરતા હતા. એને ભગવાન સ્વામિનારાયણ ઉપર સહજ સ્વભાવે દ્વેષ હતો. એ જીવ આસુરી હતો. એ જીવ હંમેશા ભગવાન સ્વામિનારાયણને ગાળવા દે. રાજા પોતે સવારમાં નાહી ધોઈ તૈયાર થાય એટલે ગઢવી આવી જાય. રાજાને એની સાથે બહુ એજ થઈ ગયેલું એટલે બે જણા પછી ત્યાં નાસ્તા પાણી ભેળા કરે, પછી રાજ કચેરીમાં બેસે, બોલો ગઢવી ભગવાન સ્વામિનારાયણની નિંદા ટીકા કરે અને ભગવાન સિંહજી સાંભળ્યા કરે. આમ ઘણો વખત ગયો. પેલા ગઢવીને કોણ જાણે શું સ્વાદ આવતો હતો. રાજા ખુશ હતો. ગઢવીએ તો નિયમ લીધો મારે રોજ હો ગાળ્યો સ્વામિનારાયણ ભગવાનને દેવ. અને રાજા સાંભળે બેઠો બેઠો. એમાં એક દિવસ એવી ઘટના ઘટી. રાત્રિનો સુમાર હતો. ભગવાન સિંહજી રાજા પોતાના ઢોલિયામાં સૂતો હતો. એમાં ભગવાન સ્વામિનારાયણ હાથમાં હોઠી લઈને લાલ ધૂમ આખ્યો, ક્રોધાવેશમાં વિકૃત સ્વરૂપ બતાવી ભગવાન સિંહજીને કહે છે મૂર્ખના સરદાર, અમે ત્યારું શું બગાડ્યું છે તે અમને ગાળો દેવડાવે છે. એમ ખરી ઉપાડીને એક હોટી મારી. પછી ઉગામીને ઉભા રહ્યા. રાજાને બીક બહુ લાગી. ભગવાનને કહે છે જો હવે અમને ગાલો દીધી કે દેવડાવી તો જમપુરીમાં મોકલીશ, ત્યાં એમ બધું તો મારી મારી તને અધમો કરી નાખશે. ભગવાન શિવજી છથડી ગયા, ડર લાગી ગયો, અને એમ થયું ખરેખર સ્વામિનારાયણ ભગવાન છે એને ગાળો ન દેવાય. આ બીના રાત્રે બની નક્કી કર્યું, સવારમાં પેલો ગઢવી આવે એટલે મનાઈ કરવી મહેરબાની કરજે. હવે ભગવાન સ્વામિનારાયણે એને દર્શન દઈ અને આ પડકારો કરી અને એને નિંદાત્મક માર્ગથી પાછો વાળ્યો, એ કયા પુણ્ય? તો સંત એમ કહે છે એ પુણ્ય એનું માત્ર એટલું જ હતું કે વર્ણી વેશમાં એને આંગણે આવેલા ભગવાન સ્વામિનારાયણને એને જમાડ્યા હતા, એ પ્રસાદી એને લીધી હતી, એ પુણ્ય પ્રતાપે ભગવાને એને દર્શન દીધા. એ તો ગાયો તો મનમાં ગણાઈ દે છે, ભગવાન કંઈ એને દર્શન દઈને હોટી મારતા નથી, તો એવા ભાગ ક્યાંથી? કોઈ પવિત્ર જીવ હોય તો એમ મેળ ખાય. કહેવાય છે કે એકવાર ગઢડામાં બ્રહ્મચારીએ ગોપીનાથજી મહારાજને ગરમ ગરમ ખીચડી કઢી ધરાવ્યા, આમાં ડાહીનીઓ મોડું થઈ ગયું છે, ઉતાવળ થઈ ગયું છે. ભગવાને પાત્રો વાટક્યો આમ લીધો, મોં દાજી ગયું. પછી એમ કહેવાય છે કે બ્રહ્મચારીને ભગવાન શિયરી રાતે સપનામાં આવીને એક લાફો મૂક્યો, મૂર્ખા જો અમારો મોઢું દાજી ગયું, ઘીની સાકરની રાબ કરીને પાજે. બે દિવસ બ્રહ્મચારી જાગીને જોવા માંડ્યા, પણ એ ભાગશાળ તે એને ભગવાન થપાટ મારે. આપણે કોઈક દિવસ ગરમ ગરમ ધરાવી જોજો, જો રાતે આવે તો થપાટ મારવા. એ તો એની સાધનાના ફળરૂપે આવ્યા હોય. ભગવાન શિવજીની આંખ ઉગડી ગઈ, સવારમાં નાહી ધોઈને તૈયાર થયા, ચાલો ગઢવી આવ્યો, એ નાસ્તો કર્યા ને પછી જ્યાં ભગવાનની નિંદા કરવા તૈયાર થયો ત્યાં રાજા કહે છે, ગઢવી મહેરબાની કરજે, એક પણ શબ્દ ભગવાન સ્વામિનારાયણનો ભાંગલો જ હું બોલ્યો તો તારે ને મારી એક મિનિટ મિત્રાચારી નહીં રહે. ગઢવી કે પણ થયું હું એ જે થયું એ મહેરબાની કર, મારે કાંઈ સાંભળવું નથી. પછી રાતની બનેલી ઘટના એની આગળ રાજાએ રજૂ કરી કે બીના આ બની ગઢવી, કે હવે તમને એવું લાગ્યું છે આભાસ પડ્યો છે, તો કે આભાસ નથી સત્ય હકીકત છે. ઉપાડીને હોટી મારી હતી, આભાસ હોય તો આ લાલ છેડો પડી જાય, એમ છે એમ તો આભાસમાં પડી જાય. હા જો ને આ ભરોળ પડી ગઈ આભાસમાં પડી જાય, હાલી નીકળ્યો છો કે આ તો સત્ય ઘટના છે. ઉઠા ભણાઈમાં કે રાજા માન્યા નથી, અને ત્યારથી એનું ભગવાન સ્વામિનારાયણમાં મન ખેંચાણ. ભગવાન સ્વામિનારાયણે રાત્રે એને વર્તમાન પણ ધરાવ્યા છે, રાજી થઈને એ કંઠી પણ ગળામાં હતી, એ ભાઈ બતાવી જો મને કંઠી પહેરાવે, આ સપનું કે મિથ્યા વાત નથી, હવે હું તો સહજાનંદનો આશ્રિત થયો છું, બિલકુલ ભગવાન સ્વામિનારાયણ વાંકું નહીં બોલતો, મનાઈ કરીશ. દિવસો જતા રાજાને ગઢડે જવાની ઈચ્છા થઈ, ભગવાનના દર્શન કરવા. રાજા દર્શન કરવા ભગવાનના ગઢડે જવા તૈયાર થયા, એટલે પેલો ગઢવી કે હું હારે આવું. રાજા કે હાલ, બે રસ્તે ચાલતા થયા, વચમાં પેલો ગઢવી કે સ્વામિનારાયણ ભગવાન છે એની એમ નામ આપણે થોડું માની લેવાય, કંઈક ખાતરી કરવી જોઈએ. તો કે શું ખાતરી કરશું? તો કે આપણે જઈએ એટલે આપણને પેલા તો જાણે નામ લઈને બોલાવે બેન. રાજા કે તો ભગવાન સાચા, આપણે કરો સંકલ્પ કે નામ લઈને બોલાવે. ત્યારે ગઢવી કે નહીં, કદાચ હવે આપણા નામ જાણતા હોય ને કોઈ કહી ગયું હોય ને આપણને બોલાવે તો આપણે ખોટા હલવાઈ જાય ને, કે માટે રાજા બીજો સંકલ્પ કરો. શું? તો કે આપણને એમ કે આ મારી પાસે બે હોય, આસન નાખીને આપણને ત્યાં પાસે બેસાડે. રાજા કે બીજો સંકલ્પ, ચાલો નામ લઈને બોલાવે એક, બીજો આપણને પાસે બેસાડે તે. તો કે કદાચ એ તો બધાને વિવેક કરતા હોય એટલે પાસે બોલાવીને બેસાડે ખરા, તો ઈ અઠે ગઠે કાગડા ને બેસું ડાળ ને ભાંગો એમ હાચું પડી જાય તો. માટે રાજાને કહે છે, ત્રીજો સંકલ્પ કરો. શું? આપણને એમ કે ત્રણ દિવસ રોકાજો, ત્રણ દિવસ રોકાજો, આ શબ્દ બોલવા પડે. રાજા કે ત્રીજો સંકલ્પ ચાલો. પછી કઈ આવા ત્રણ સંકલ્પ કરી ગઢડે આવ્યા. ભગવાન દાદાના દરબારમાં બેઠા છે. આ બંને પ્રવેશ કર્યો. પરમાત્મા તો બધું જાણે છે. ભગવાન શ્રી હરિ કહે છે, આવો આવો ભગવાન શ્રી રાજા, આવો કુકડપતિ, આવો ગઢવીજી. એક સંકલ્પ તો સિદ્ધ છે. રાજા કે જો એક સંકલ્પ સિદ્ધ તો ગઢવી, પણ બીજા બે બાકી. ત્યાં હરિ હસીને કહે છે, કાંઈ પાસે બેસો, બે લો આસન. રાજા ગઢવી ઈશારો કરે છે, ગઢવી બીજો સિદ્ધ થયો તો હજી એક બાકી. ભગવાન કે ત્રણ દિવસ રોકાજો, ત્રણ સંકલ્પ સિદ્ધ થયા. રાજાની તો રમાવલી ખડી થઈ ગઈ. એ તો પાઘડી ઉતારી ભગવાનના પગમાં પડ્યા કે ધન્ય છે પ્રભુ, તમને ધન્ય છે, મહદ ભાગ્યશાળી હું છું, મારા પુણ્યનો પાર નથી. પ્રભુ આપને પ્રશ્ન કરો છો કે તમે મને રાત્રે દર્શન દીધા, એનું કારણ ભગવાન કે અમારી પ્રસાદી જેમાં હતા ને પુણ્ય દર્શન દીધા. નીલકંઠ વેશે અમે તમારે ત્યાંથી નીકળ્યા હતા, તમે અમને જમાડ્યા હતા. રાજા કે છે કે પ્રભુ મને કંઠી બાંધો. ભગવાન કે છે, અમે રાત્રે આવ્યા ત્યારે તમને નથી બાંધી. તો કે હા મહારાજ. પ્રભુ કે છે, એમાં આવી ગયું કંઠી, કઈ ખોટી નથી, સત્ય બાંધી છે. આટલી બિના સાંભળી તો પેલો ગઢવી કે, ઓ સ્વામિનારાયણ મને કંઠી બાંધી ગયો, કે આપણે ભગત થાય. ભગવાન હસી પડ્યા. ભગવાન કે છે કે તમે આ ખાતાના જીવ નથી. શું તમે કીધું? તો કે તમને કંઠી અમારી નહીં પચે, તમારાથી ભક્તિ નહીં થાય, તમે આસુરી જીવ છો, તમને આ કશું નહીં ગમે. ગઢવી કે હવે એવું હોય બાંધો બાંધો કંઠી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, પછી બાંધશું જ્યારે તમને હૃદયમાંથી ઈચ્છા થાય ત્યારે. ભગવાને એને કંઠી નથી બાંધી, એ આસુરી હતો. પછી તો એ રાજામાંથી છૂટો થઈ ગયો. પણ ભગવાન સિંહજી રાજા એવા મહાન ભક્ત થયા. હરિલીલામૃત ગ્રંથમાં આ કથા લખાણી છે. એટલા બધા મહાન ભક્તો થયા. ભગવાનનો થાળ બ્રાહ્મણો આગળ કરાવે, પોતે ઉપર તપાસ રાખે, ગાળે છે, શાળે છે, આ તે શુદ્ધ પડે ભગવાનને ધરાવે, પછી પોતે જમે છે. સૂઈ ગયેલા ભગવાનના ભક્તને ક્યારેક દંડવટ કરે છે, એની હાજરીમાં કોઈ ભગવાનનું ઘસાતું બોલી શકે ને. સાધુ સંતોને રસોઈ થાળ ખૂબ એણે સેવા કરી છે ભગવાનની. આ કારણ છે ભગવત પ્રસાદી અન્ન જે માટે. ખરેખર પ્રસાદી જીવનું કામ કરી આપે છે. પ્રસાદી તો મહા જબરજસ્ત ચીજ છે, લોકો સમજે તો. ભગવાન સ્વામિનારાયણ સૌરાષ્ટ્રમાં ફરતા ફરતા કેરિયા ગામને પાદર્યા. ગામની નજીકમાં જે ભગતની વાડી હતી, ભગવાન ત્યાં ઉતર્યા. એમાં ગામ લોકોને ખબર પડી એટલે પરમાત્માની પૂજા કરવા આવ્યા. એમાં એક ભગત શ્રીફળ લાવ્યા ખાલી હાથે. તો ભગવાનને અને સંતને દર્શને, રાજાને દર્શને જવાઈ. ભગવાનને આગળ શ્રીફળ ધર્યો એટલે સંતોએ તરત સાલા કાઢીને એમાંથી કોપરું કાઢી ભગવાનને અર્પણ કર્યું. પ્રભુ કોપરું જેમાં, પછી પ્રસાદી સંતને વેચી. પછી થોડી પ્રસાદી વધી. કોઈ સંતે પૂછ્યું કે મહારાજ આ પ્રસાદી વધી, ભગવાન કે એમ કરો એને ઝીણો સોલ કરો. પછી આ ખેતરમાં વેરો. મહારાજ પણ ખેતરમાં વેરે. ભગવાન કે છે, જેટલા જીવ જંતુઓ આ અમારા હાથની પ્રસાદી ખાશે એનું કલ્યાણ થશે. શું અદભુત કથા છે બોલો. ભગવાન શ્રી હરિ કોઈ પણ જળાશયમાં સ્નાન કરે તો એ જળાશયમાં રહેલા જીવ જંતુઓ કેટલા ભાગ્યશાળી બને છે એની કથા આપણા ગ્રંથોમાં નોંધાણી છે. કે એ જ્યારે દેહ છોડે ત્યારે એ સ્વર્ગમાં જાય છે, સ્વર્ગમાં જાય છે, એટલું જ નહીં અપ્સરા ગણ ટોળું વળી જાય છે કે આ અમારો પતિ થાય, આ અમારો પતિ થાય, એવી ત્યાં પણ એની બોલબાલા બોલે. એટલું બધું તો જળાશયમાં રહેલા જીવ જંતુને ફળ મળે છે મહાન, બીજી શું વાત. પ્રસાદીની ચીજ વહી તો મહાન વસ્તુ છે. બહુ પ્રસિદ્ધ કથા છે, તમે સાંભળી હશે, ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં બિરાજતા હતા, હાલ પણ એ મકાન મોજુદ છે જેને આપણે હરિમંડપ કહીએ છીએ. એ હરિમંડપમાં મહારાજનો ઉતારો હતો, આજ પણ ચોકડી છે જ્યાં ભગવાન સ્નાન કરતા હતા. એ જ જગ્યાએ શ્રીહરિ એક દિવસ સ્નાન કરતા હતા, મૂળજી બ્રહ્મચારી ભગવાન સ્વામિનારાયણને વાહો ચોળીને નવરાવતા હતા. એ વખતે આ પાછળનો બધો ભાગ એ કશું નહોતું, ત્યાં ગામ પૂરું થતું હતું. ભગવાન નાતા હતા, એ ચોકડીના જળને બહાર નીકળવા એક નળી મૂકી હતી, ત્યાંથી નાયેલું પાણી દંદુડો થઈ અને બહાર પડતું હતું. એ જગ્યાએ ગામના નાના નાના કોળીના છોકરા એ પાણીથી નાવા લાગ્યા. ભગવાનના અભિષેકના જળથી એ લોકોએ સ્નાન કર્યું છે. નાના નાના છોકરા નાય અને દેકારો કરે છે. ભગવાને તે અવાજ સાંભળ્યો. મહારાજ બ્રહ્મચારીને કહે છે, બ્રહ્મચારી આ અવાજ શેનો થાય છે? બ્રહ્મચારી કહે છે, પ્રભુ તમારા નાયેલા પાણીથી કોળીના છોકરા સ્નાન કરે છે. ભગવાન કહે છે, એમ? તો કે હા. પ્રભુ કહે છે કે આવતે જન્મે ઇન્દ્ર થઈ ચૂક્યા. મને તમને મનાય એવી વાત નથી, પણ વાસ્તવિક સાચી છે. આવતે જન્મે ઇન્દ્ર થશે. અને પછી પ્રભુ એટલું બોલ્યા, અજાણતા નાયા છે એટલે ઇન્દ્ર થશે, જો મહિમા સમજી નાયા હોત તો અક્ષરધામના મહામુક્ત થાત. આટલું જ્ઞાનમાં ફેર છે. આ ભગવાન સ્વામિનારાયણના અભિષેક જળનું માહાત્મ્ય. ભગવાનના ભક્તો વૈષ્ણવોની ક્રિયા અલૌકિક છે. એક વાત બહુ સમજવા જેવી છે, તમારી આગળ રજૂ કરું. પ્રપન્નામૃત ગ્રંથ છે, રામાનુજાચાર્યના ચરિત્રથી સભર. રામાનુજાચાર્ય યામુનાચાર્ય આગળ ભણતા હતા. એ મહાન અદ્વૈત પંડિત હતા. એમની પાસે વિદ્યા અધ્યયન કરે છે. એવામાં એક વેદની સ્તુતિ બોલ્યા, કપ્યાસમ મુખમ. ભગવાન શ્રીહરિને કપિના જેવા મુખવાળા કહ્યા છે. એટલે યામુનાચાર્ય અર્થ કર્યો, કપિ એટલે વાંદર થાય, અને વાંદરના જેવું છે મુખ જેનું, એવા ભગવાન. અને એ વખતે રામાનુજાચાર્ય એની પાસે પડતા હતા. માત્ર 15 વર્ષની ઉંમર હતી. યામુનાચાર્ય જ્યારે આ શ્રુતિ ભણાવતા હતા ત્યારે વિદ્યાર્થીઓ ગુરુનો વાહો તેલથી ચોળતા હતા. ભારતીય જૂની પાઠશાળાની પદ્ધતિ મુજબ શિષ્યો ગુરુની સેવા કરે અને ગુરુ મંત્રો બોલ્યા કરે અને એ ભણાવ્યા કરે, એ રીતે ભણે. જ્યાં આવો અર્થ કર્યો ત્યાં રામાનુજાચાર્યના હાથ ગુરુના વાહામાં હતા ને ખેંચાઈ ગયા. રામાનુજાચાર્ય કે, ગુરુજી આવો અર્થ ન થાય, ભગવાનને કઈ શ્રુતિ આવી થોડી ઉપમા આપે. તો કે ના, આ જ અર્થ થાય. 15 વર્ષના રામાનુજાચાર્ય કે, કદી ન થાય, જબરજસ્ત મહાપંડિત. આ યામુનાચાર્ય સામે એને આ વાત ઉઠાવી અને એમ કહેવાય છે કે બીજા બધા વિદ્યાર્થીઓ છે ને એ રામાનુજાચાર્યને કહેવા માંડ્યા, મૂંગો મરી, ગુરુ કે હાચું હોય તને હું ખબર પડે? તો કે નહીં, આવો અર્થ કદી થાય જ નહીં. રામાનુજાચાર્યને એના ગુરુ કે, તો પછી તું અર્થ કરી લે, શું અર્થ થાય તું વળી જાણતો હતો, કહી દે લે અર્થ. કે એને અર્થ કર્યો, કમ પીબતી ઇતિ કપી, હે કે કમ એટલે પાણી, પાણી ને શોષે, પાણી પીવે એનું નામ કપી એટલે સૂર્યનારાયણ, અને કપ્યાસમ એટલે સૂર્ય જેવું છે મુખારવિંદ જેનું, એવા ભગવાન એમ કહે છે. એટલે અપમાન થયું એના ગુરુનું, બીજા બધા ઝાંખા પડ્યા રામાનુજાચાર્યને. પછી બધા એમ માનવા માંડ્યા કે આ તો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને પ્રતિપાદન કરનારો આપણો દુશ્મન મહાપ્રખર પંડિત થશે, માટે આ ઉગતા શત્રુને કાંઈક ડાયંભો હોય તો હારું એમ. પછી તેને મારવા માટે યાત્રા ગોઠવી. ઘણું જ ટૂંકું, હું તો ટૂંકમાં એટલું જ કહેવા માગું છું. પછી એ લોકો યાત્રાએ નીકળ્યા છે. આમ તો પોતે બ્રાહ્મણ ને વિદ્વાન એટલે ખબર હતી કે બ્રાહ્મણને મારવાથી બ્રહ્મત્યા લાગે. મનમાં એવું નક્કી કર્યું કે આપણે યાત્રાએ જવું, કંઈક જળાશયમાં નાવા જતા બીજા શિષ્યોને શીખવાડી દેવું કે આને ઊંડો પાણીમાં ધકાવી દેજો. એટલે પાણીએ ડૂબાડી દીધો એમ કહેવાય, એટલે આપણે માર્યો ન કહેવાય, એટલે આપણને બ્રહ્મત્યા ન લાગે. આમ મન મનાવ્યું. પણ એમની સાથે એક ગોવિંદ રામ કરીને ગોવિંદ શાસ્ત્રી રામાનુજાચાર્યના માસીના માસાના કંઈક દીકરા હતા, એને આ વાતની ગંધ આવી ગઈ. એણે રામાનુજાચાર્યને કહી દીધું કે આ યાત્રા તો તને મારી નાખવા માટે ગોઠવાની છે, માટે સાવધાન રહેવું. એમાં વળી એક વધારે બીના બની. આગળ યાત્રામાં જાતા જાતા એક મોટા રાજાના રજવાડામાં ગયા, ત્યાં આમનું ખૂબ સ્વાગત કર્યું. હવે એ જગ્યાએ બનવા યોગ્ય એવું બનેલું કે ત્યાંના રાજકુંવરને એક બ્રહ્મરાક્ષસ વળી ગયેલો. ઘણા ઉપાય કરેલા પણ નીકળે નહીં. એમાં એને ખબર પડી કે આ મોટા વિદ્વાન આવ્યા છે વેદપાઠી, એમને બોલાવ્યા કે આ બ્રહ્મરાક્ષસ કાઢો. પછી યામુનાચાર્ય ખૂબ મથ્યાશે બ્રહ્મરાક્ષસ કાઢવા પણ ગયો નહીં. યામુનાચાર્ય વેદ મંત્ર બોલે ત્યારે પેલો બ્રહ્મરાક્ષસ એથી ઝડપી હામા વેદ મંત્ર બોલે અને કે જા જા, કે તને આવડે એથી તેની ઘણા વેદ મને આવડે છે, હું તારો કાઢ્યો ન નીકળું. કે પછી ઠાક્યા. રાજા કે છે કે આનો ઉપાય કંઈક ગોતો પંડિતો કંઈ જડ્યો નહીં. ત્યારે યામુનાચાર્ય કે તું જા કઈ રીતે એ તો બતાય. ત્યારે એણે એમ કીધું, એ બ્રહ્મરાક્ષસે, કે આ 15 વર્ષનો રામાનુજાચાર્ય છે, એનું પગ ધોયેલું પાણી જો મને પાવને તો મારાથી એક મિનિટ ન રહેવાય, ઘોરાડી નાખીને ભાગી જાવ. હવે આ મોટો જબર વિદ્વાન એનાથી ગયો નહીં, અને એનો એક 15 વર્ષનો શિષ્ય, એનું પગ ધોયેલું પાણી જ્યારે એને કીધું, એકદમ ઝાંખા પડી ગયા વિદ્વાન. આહા, ભારે કરી એમ. ત્યારે પંડિતે પૂછ્યું, પણ એનું કારણ શું? ત્યારે બ્રહ્મરાક્ષસ હસતો હસતો કે મૂરખના સરદાર, તને વૈષ્ણવોનું મહાત્મય નથી, તને ભગવાનના ભક્તની કોઈ કિંમત નથી. યાદ રાખ, તું આગલા જન્મમાં ગોયરો હતો. ગોયરો, ગોયરો સમજાય તમને? ગો નો પતિ ગોયરો કહેવાય. તીર્થભૂમિમાં નદીના કિનારામાં તું રહેતો હતો. એકવાર ભગવાનના વૈષ્ણવ ભક્તો તીર્થ કરવા માટે આવેલા, એમણે નદીનો કિનારો જોઈ, પવિત્ર સ્થળ જોઈ, ત્યાં ટીમણ કર્યું. ભગવાનના ભક્તો ત્યાં ભોજન જમ્યા, અને ભોજન જમી રહ્યા પછી એમના એઠા પતરાળાને તે ભોયરો હતો ને ત્યારે ચાંટ્યા હતા. ઈ વૈષ્ણવોનું એઠું પતરાળું તે ચાંટ્યું તું, એ પુણ્યને પ્રતાપે તને બ્રાહ્મણનો જન્મ મળ્યો ને તું આવો વિદ્વાન થયો છો. વૈષ્ણવનો મહિમા તો બહુ જબરજસ્ત છે, વિચાર કરો. પછી રામાનુજાચાર્યનું પગ ધોઈને પાણી પાયું ને બ્રહ્મરાક્ષસ રાઈડ પાડતો ગયો. એક ભગવાનના ભક્તના જમેલા એઠા પતરાળાને ચાટવાથી ગોયરો છે એ મહાવિદ્વાન થતો હોય તો ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની કથા શું કહેવી. સ્વામી અહીંયા એ લખે છે, જેણે જેણે પ્રસાદી લીધી છે એનું વર્ણન થાય એમ નથી. અદ્ભુત કથા છે. માટે ભગવાનના ભક્ત આવો દિવ્ય પ્રસાદીનો મહિમા સમજી ભગવાનને પ્રસાદી જોઈ.
દહી મહી દૂધને જે ઘૃતરે આપ્યા પોતાના જમેલ તરતરે, દહી મહીને જે ઘૃતરે આપ્યા પોતાના જમેલ તરતરે, જે જે જમેલ પ્રસાદી આલી રે લાગી જમતા પોતાને જેવાલી રે, જમેલ પ્રસાદી આલી રે લાગી જમતા પોતાને જેવાલી રે, તે પ્રસાદીને પ્રતાપે રે અક્ષરે જમતલ આપે રે, જાશે અક્ષરે જમતલ આપે રે, જાશે અક્ષરે જમતલ આપે રે, જાશે અક્ષરે જમતલ આપે રે, વળી ફલમૂળ દલથી ધારે જે જે જને હાથો હાથ લીધારે,
ભગવાન દાદાના દરબારમાં સભા કરીને બિરાજમાન હતા. એમાં કોઈ ભાવિક ભગત છે ને પોતાના ખેતરમાં મૂળા બહુ સરસ થયાલા ને એટલે મોટો ગાહડો બાંધીને લાવ્યો, ભગવાનની આગળ મૂળા ધોન ગાળેલા પાણીથી લાવીને મૂક્યા કે મહારાજ આ મૂળા જમો અને બધાને પ્રસાદી દો. ભગવાન શ્રીહરિએ મૂળા પ્રસાદી ના કર્યા છે. પછી બધા સંતની સભા બેઠી હતી તો મહારાજે મૂળા આપવામાં વળી કળા કરી લીલા કરી, ભગવાન બેઠા બેઠા મૂળાના માંડ્યા ઘા કરવા, એ વખતે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ભગવાનના હાથમાંથી ફેંકાયેલો મૂળો લેવા માટે સભામાંથી નાના છોકરા જેમ દોટ કાઢે એમ દોડ્યા, ઝડપો કરે હો, મોટા મોટા સંતો પડા પડી કરે મૂળા લેવા. ત્યારે કોઈક આઘે ઉભા હશે ને એ બધા કે આને બિચારે એના બાપાને ઘેરે કોઈ દી મૂળા નહીં ભાડ્યા હોય, શું એટલે બધા દોડતા છે, મોટા મોટા વિદ્વાન સાધુ કહેવાય દુનિયા કે આના પગે પડે આવડા મૂળા હારું હળિયું કરે છે. એ સંતો શું મૂળા માટે દોડતા હતા, શું વાત છે. ભગવાન સ્વામી નારાયણના હાથમાંથી એ મૂળા ફેંકાતા હતા, પ્રસાદીના હતા એટલે દોડતા હતા. ભગવાનની પ્રસાદીનો મહિમા એને કેટલો હશે એ વાત સમજવા જેવી છે. ઘણી વખત તો આપણને આ બધું કઈ સમજાતું જ નથી. એક કાયાભાઈ હતો મુસલમાન, પણ મહા ડાકુ, ચોરોનો માવડી, અગ્રેસર, પણ ભગવાન સ્વામિનારાયણના સંતોના યોગમાં આવતા સંતોના મુખથી દિવ્ય સદાચારની વાતો સાંભળી એની ક્રૂરતા નાશ પામી, એનું હૃદય પ્રેમથી પીગળ્યું, એ માણસમાં સદાચાર અને ભક્તિનો રંગ રેલાણો, એ પરમાત્માનો આશ્રિત થયો. કહેવાય છે કે એકવાર કાયાભાઈ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગઢડામાં દાદાના દરબારમાં જઈ રહ્યા હતા. પરમાત્માની મૂર્તિની હામું જોઈને હાલા જાય છે, ભગવાનના દર્શન કરે. પછી મુસ્લિમ બિરાદરોના જે રીતિ નિવાજ એ પ્રમાણે પરમાત્માના દર્શન કરી પછી ખુદાને વાહો ન બતાવાય એ ન્યાય કાયાભાઈ પાછા પગલે પાછા પગલે પાછા પગલે દરબારગઢની દહેલી સુધી કાયમ જતા. એ પાછા પગલે ભગવાનની મૂર્તિ સામું જોઈને હાલ્યા જાય છે, એમાં દરબારગઢમાં એક કૂતરું બેઠું હતું એની ઉપર પીડે. કૂતરો બિચારો કીકારા ઉકિયારા કરતું ભાગ્યું ત્યારે કાયાભાઈ ને દુઃખ થયું. એણે ભર સભા બેઠી હતી છતાંય કૂતરાને દંડવત કર્યા છે. કોઈ સંતને આ ક્રિયામાં થોડું રહસ્ય લાગ્યું. એણે ઉભા થઈને કાયાભાઈને પ્રશ્ન કર્યો કે કાયાભાઈ, આ કૂતરાને તે વળી દંડવત હોય, તમે કૂતરાને કેમ દંડવટ કર્યા? ત્યારે મુસ્લિમ ભક્તના હૃદયમાંથી અવાજ આવ્યો, સ્વામી, જ્યાં ભગવાન સ્વામિનારાયણ ઉઘાડા પગે ફરે છે એ પ્રસાદીની આ રેતીમાં બેસનાર કોઈ સામાન્ય આત્મા ન હોય. હું માનું છું કે આ અક્ષરધામનો મુક્ત આવા વેશથી ભગવાનની ચરણરજમાં આલોટવા આવ્યો હશે અને મારા પાપીનો પગ એને અડી ગયો. આનું નામ હૃદય પરિવર્તન કહેવાય, આનું નામ મહિમા કહેવાય, આનું નામ કંઈક હમજ્યા ગણાય. આપણે તપાસ કરીએ આપણા હૃદયમાં મહિમા કેટલોક છે. ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું અન્ન, પ્રસાદીનું જળ, પ્રસાદીની રાત, પ્રસાદીના વસ્ત્ર મહામૂલ્ય વસ્તુ છે. એક જણો મને મળ્યો તો મહાવિદ્વાન હતો, મને કહે સ્વામી તમારામાં આ બધો હું કુરિવાજ. મેં કીધું શેનો? તો કે તમે સ્વામિનારાયણ ભગવાનના વાળ રાખો ને આ રાખો ને તે રાખો ને, મને કહે એ તો બધું અપવિત્ર કહેવાય. વળી મને કે તમે પૂજામાં રાખો પાછા, આ બધું પાખંડ ને ધતિંગ કેમ કરો છો? મેં કીધું મૂર્ખા, તારા મને એ વાળ અને અસ્થિ અપવિત્ર હશે, અમારે માટે તો એ બ્રહ્મના ટુકડા છે, અમારે માટે તો એ દિવ્ય અલૌકિક ચીજ છે. તું એને એવી દ્રષ્ટિથી જોશ, અમે તો એને ભગવત સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ છીએ, શું એને કહેવું આપણે? ઘણાય માણસોને કપાળે કોણ જાણે ક્યાંથી કઠણાઈ લખાણી હશે, એ મહાપ્રસાદીની વસ્તુ ચીજ સાથે પણ વેર રાખીને બેઠા હોય છે. એક બે દિવસની વાત નથી, જિંદગી પૂરી થઈ જાય તોય અણહમજણ ચાલતા નથી. ભગવાન બચાવે એવી અણહમજણથી આપણને. બહુ સરસ લખ્યું છે, જે જે વસ્તુ ભગવાને જેમાં છે જમીને આપી છે, મૂળા મોગરી વસ્તુ જેને લીધી એ ભાગશાળી બની ગયા છે.
જે જે વસ્તુ પોતાની જમેલ, અર્ધી જમીને અર્ધી આપે, અર્ધી જમા અર્ધી આપે, કેવી પોતાની જે પરસાદી, અનેક રીતની જે હારી, જે જે પામ્યા છે હજન, તે તો પહોંચ્યા છે બ્રહ્મ સદા, તે પરમાત્માના ધામને પામ્યા. મહાભાગ્યશાળી છે, વસ્તુની યાદી આપે છે, ચણ્યા ચણોલી મગ પરદેશી, રૂડા શિંગોડા ભગવાન જેમ્યા હોય ક્યાંક બેસી, પોંપ ઘઉં ચણ્યા બાજરીનો, વળી ગળી ગુંદલી, વળી મકાઈનો પોંક, પોતે જમી જીવને જે દીધો હોય મહાભાગ્યશાળી છે જેણે પ્રસાદી લીધી. તેના ભાગ્યનું વર્ણન થાય એમ નથી, તેને જરૂર અક્ષરધામમાં જગ્યા મળશે. વળી ભગવાને જે મુખવાસ જમ્યો હોય દયા કરીને પોતાના દાસને આપ્યો હોય કે મુખવાસની સ્વામી કે હું શું વાત કહું, એને પામીને બહુ લોક સુખિયા થયા છે. એમ બહુ રીતના મુખવાસ પામી પામ્યા બ્રહ્મ મોહલે વાસ, પ્રીતે પોતાની પ્રસાદી દઈ જગે જીવ ઉદ્ધાર્યા કઈ. કેટલાય જીવનો આ પ્રસાદીથી ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધાર કર્યો. બ્રહ્માનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી ને આ બધા પ્રેમી સંતોની વાત હાવ જુદી છે. પ્રેમમાં નેમ નહીં બાઈ, સ્નેહ ગીતામાં નિત્યાનંદ સ્વામી લખે છે, પ્રેમની જ્યારે પરાકાષ્ઠા જીવમાં પ્રાપ્ત થાય ત્યારે એમાં નિયમ નથી રહેતો. વાસ્તવિકમાં મોટા પુરુષને તમે કહેવું જોઈએ, ભગવાનને તમે કહેવું જોઈએ, પણ જ્યારે પ્રેમ એ સીમા બહાર જાય છે ત્યારે ભક્ત ભગવાનને તુકારો કરે છે. એ પ્રેમની પરાકાષ્ઠા છે. અહીંયા પ્રેમની એક પંક્તિ તમારે આગળ રજૂ કરું છું, થોડી માર્મિક છે, જ્યાં સમજશો તમે સમજશો, પ્રસાદી અંગેની છે. જ્યારે ચાવો છો પાન સોપારી રે,
જ્યારે ચાવો છો
પાન સ્વામી કહે છે
સોપારી રે, છોડો ભાવે તંબો
અધિકારી છે. અદભુત લખ્યું સ્વામી પંક્તિ, ભગવાન શ્રી હરિની આવી દર્શ પ્રસાદી પરશ પ્રસાદી જે જે જન પામ્યા છે તે તે અક્ષરધામના વાસી થયા છે. ભગવાન સ્વામિનારાયણનો ઉદ્ધાર કર્યો છે એમ અક્ષરધામની વાટ વહેતી કીધી છે સૌ જીવોને માટે. એમ અનેક જીવ મહારાજે ઉધાર્યા છે, પોતાને પ્રતાપે પાર ઉતાર્યા છે, છોટા મોટાને થઈ છે છૂટી, સૌને મળે છે પ્રાપ્તિ મોટી, એમાં કૃપાનું કામ ન રહ્યું, સૌને એ ધામ સુગમ થયું. એમાં કૃપા ક્યાં લાવ્યા તમે? કરુણા જ વરસાવી મહારાજે, સૌને એકદમ જાય ધામ. બસ બીજી વાત નહીં. મેલા મોક્ષના છોડી વાવટા, તારા જગના જીવ સામટા. મોક્ષના વાવટા છોડી મૂકે
અરે હરિતે અરે હરિતે અગણિતને અનતાર્યા પોતાને પ્રસંગ તે પહોંચાડ્યા તે પહોંચાડ્યા પરમ ધામમાં સહુને કરી શુદ્ધ સહુને કરી શુદ્ધ
બધાને શુદ્ધ કરી ધામમાં પહોંચાડ્યા.
અરે જે 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 જનને જાણજો
થયો શ્રી હરિનો સંબંધ, તરત તે પ્રાણી તણા એ જી છૂટી ગયા ભવ બંધ.
જેને જેને ભગવાનનો સંબંધ થયો એના ભવબંધ છૂટી ગયા છે. ભગવાન સ્વામિનારાયણ અતિશય સામર્થ્ય વાપરતા આ વખતે જરાય વિચાર જ કર્યો નથી. ઉદાર મનથી મહારાજ અક્ષરધામમાંથી જીવને તારવા માટે આવ્યા છે. જગદાધાર સુખનિધિ સહજાનંદજી કીધી ઈચ્છા આણી ઉમંગ અનંત જીવ ધારિયા એમ પોતાને પ્રસન્ન. અનેક જીવને બેડો પાર કર્યો મહારાજે.
મોટો પરતાપ મૂર્તિ તણો રે, કહ્યો થોડો ને રહી ગયો ઘણો રે. મોટો પ્રતાપ મૂર્તિ ઘણો રે, કહ્યો થોડો ને રહી ગયો ઘણો રે. હવે પોતાને સંગાથે સંતરે આવ્યા છે જે મુક્ત અનંત રે.
હવે પોતાને સંગાથે સંતરે આવ્યા છે જે મુક્ત અનંત
રે. તે હ બારે ઉધાર્યા જે ધન રે, તે પણ થયા છે પરમ પાવન રે.
સંતો દ્વારા જીવને ઉધાર્યા છે એની વાત કરે છે.
પણ થયા પરમ પાવન
જ્યાં જ્યાં ફરી મુક્તની મંડળી રે, ફરી વાત જે જાણે સાંભળી રે.
ફરી મુક્તની મંડળી રે, ફરી વાત જે જાણે
લાગી અતિ સારી રે.
સુણી વાત લાગે અતિ સારી રે,
તે તો હેત લીધી હયે ભારી રે. પછી નિમ ધારી નક્કી મને રે, રહ્યા જે જે જન વચને રે. જે જે હવારે રે આવે નાથ તે રવાને ત્યારે રે.
દે તો અનંત જે જે હવારે રે આવે નાથ તે રવાને ત્યારે રે.
તેરી જાય તે પોતાને ધામ રે, થાય તે જન પૂરણ કામ રે.
તેરી જાય તે પોતાને ધામ રે, થાય તે જન પૂરણ
જન પૂરણ કામ રે.
ઓ ભારત જન પૂરણ કામ
રે. જે જે જનને સંતો મળ્યા, સંતની વાત વાલી લાગી, સંતનો જેને સંગ કર્યો એને ભગવાન શ્રીહરિ આવીને પોતાના ધામમાં તેડી જાય છે. શું અદભુત વાત છે. એ વખતની વાત એમ હતી ને આજ એમ નથી એમ કોઈ ન જાણશો. આજ પણ ભગવાન શ્રીહરિ તેડવા આવે છે. હજી કાલ હવારની જ વાત કહું તો ભૂતિયા એક ગામ છે, ત્યાંનો બનેલો પ્રસંગ. એક ભગવાનના ભક્ત મંદિરે પાણી છાંટે, સેવા કરે, ભોળા ભોળા બહુ ખબર પડે ને. એના છોકરાને કોઈને સત્સંગ નહીં, આમ નહીં નહોતો, પણ મંદિરની સેવા કરવાનું આમ એમને સેવા કરતા હતા. સેવામાં સાથી જોડાણા તો એમ કહેવાય છે કે એને ગળે કેન્સર થયું. એટલે એના મનમાં એમ થયું કે થોડા દિવસોમાં દેહ પડવાનો છે અને આ મંદિર ચણાય છે. જે પાણી છાંટ્યું, ઈટો લીધી, આમ તેમ ફેરવી સેવામાં લાગ્યા અને કોણ જાણે શું થયું. બધાય ડોક્ટરે ના પાડેલી કે આમ નહીં મટે, અને એ મટી ગયું. સાવ વાત સાચી છે. હું એને ઘરે જઈ આવ્યો છું, બધી વાત જાણી આવ્યો છું, તમને કહું છું. પછી એ ડોસા 6 વર્ષ રહ્યા અને પછી એકવાર રાતે કહે છે કે મારે કાલ ધામમાં જવું. કે પણ અમે તમે આમ હાજા જેવા છો ને, તો કે ગમે તેમ હોય, ભગવાન કાલ રાત્રે મને 12 વાગે તેડવા આવશે. કે રાતે 12 વાગે? તો હા, મંદિરના પૂજારી છે, કોઠારી, આ લોકોને વાત સમાચાર મોકલાવ્યા. પણ એમાં તો સમાચાર એના છોકરાએ આવીને એવું એવા કહ્યા કે અમારા બાપા આમ તેમ બોલ્યા કરે છે,
કે ભગવાન મને લેવા આવશે અને કાલ 12 વાગે હું જાય. આમ ગઢી અવસ્થા કરીને માંદા કરા ને એટલે બકવાસ થઈ ગયો. પણ આ તો સમજતા હતા કે ભગવાનના ભક્તો છે, કદી વાત સાચી બને એમ કોઈ નહીં. પણ મંદિરના પૂજારીને એમ થયું કે મારે તો 12 વાગે હાજર રહેવું. રાત્રિના 12 વાગ્યા અને એ ભાઈએ ગદે છોડ્યો. સુતા હતા 12 વાગ્યા અને બોલ્યા, આ ભગવાન આવ્યા, સાથે સંતોષે, વિમાન લાવ્યા છે. સુતા સુતા હાથ જોડ્યા, લ્યો હું ભગવાનની સાથે પરમાત્માને ઘેર જાઉં છું, એમ કહી અને દેહ છોડ્યો. આ વાત થાવ હાચી છે. જૂની વાત તો શાસ્ત્રમાં લખેલી આપણે કહીએ, પણ આ તો હમણાંની બનેલી છે. અને આવું એક ઘરે નહીં, સત્સંગમાં કેટલાય ઘરે બને છે. પણ ઘણી એક વાતો તો આપણે જાણતા ન હોય, આપણને કોઈ કહી ન હોય, સમજ ન હોય. ભગવાન શ્રી હરિ તેડવા આવે છે, તેડી જાય તે પોતાને ધામ રે, થાય તે જન પૂરણ કામ રે, પૂર્ણ કામ થાય છે. ભગવાન તેડવા આવે તો કંઈક બીજાને દર્શન દે, કંઈક ત્રીજાને દર્શન દે. ઘણી વખત એવું પણ બને, કંઈક નિશાની મૂકતા જાય. સત્સંગી હોય યા બિન સત્સંગી, તમામને ક્યારેક તો દર્શન આપે છે. તીતા ભગત થઈ ગયા, તીતા ભગત એને આખું ગામ ખીજણું. તો આ તીતો સત્સંગી થયો કે આને એનો ભગવાન તેડવા આવશે કે આપણે વિમાનને દાંડીએ છોટી જાઉં કે આપણે ધામમાં ભૂગી જવું. તીતો આમ છાતી ઠોકીને કહેતો હતો કે મારા પ્રભુ તો મને તેડવા આવવાના આવવાના આવવાના, તમે તૈયાર રહેજો. તો કહેજે તો ખરો અમને. અને કહેવાય છે કે એનો અંતકાળ આવ્યો જયારે બ્રાહ્મણ નો, ત્યારે ભગવાન તેડવા આવ્યા. પણ ભગવાન હામેથી કહે છે, પિતા તને જે રોજ કહેતા હતા ને એને કહી આવી પહેલા જા, કે હું જાતે કહી આવું. ઊભો થઈને દોડ કે એને એમ ન થાય કે પિતાના ભગવાન પિતાને ખાનગીમ લઈ ગયા એમ. પિતાએ ગામ વચ્ચે બૂમ પાડી, ગય હાલો જોવું હોય તો મને પ્રભુ વિમાન લઈને તેડવા આવ્યા છે. તીતો પાછો આવીને પથારીને બેઠો. ગામ આખું ભેગું થયો અને હવને દર્શન થયા. હવને એક બેને નહીં, તીતો વિમાનમાં બેઠો, અંજવાળું અંજવાળું થયું. ગામના લોકો કે તીતા તારી ભક્તિ હાચી હો ભાઈ, તારા ભગવાન હાચા ને તારી હારું વિમાન આવ્યું એ હાચું, તું તો હરિના ધામમાં ગયો એ હાચું. તીતો કે આવો દાંડીએ વળગો. તો કે અમારે નથી આવવું, અમે ન આવીએ. જાય કઈ ભગવાન એને લઈ ગયા છે. આવા તો એટલા બધા દાખલા બન્યા છે, કોઈથી વર્ણવી ન શકાય, કહી ન શકાય. વળી જેણે સંતોને અનજળ આપ્યું, કંદ મૂળ પાન ફૂલ ફળ સંતોને આપ્યું છે, એ આપનાર જે જન્મ જાય ધામમાં થાય પાવન. સંતોને આપ્યું હોય એ ધામમાં જાય, શું અદભુત છે. ભગવાનના સંતોને અર્થે જે ઝાડના ફળ ઉપયોગમાં આવે ને એ ઝાડને કલ્યાણ થાય. જે ભેંસો અને બકરીઓના દૂધ આવે ભગવાનના સંતોના ઉપયોગમાં તો એનો ઉદ્ધાર થાય. એક સંત અને ભક્ત જમે જો એ જીવના ઉદ્ધાર થતા હોય તો જગદીશ જમે ને ઉદ્ધાર થાય એમાં કહેવું. એક વાત તમારી આગળ રજૂ કરું. શેત્રુંજી નદીને કાંઠે આંબા કરીને એક ગામ છે. દેવસિંહ ભગત એક મહાન ભક્ત થઈ ગયા લુવાર જ્ઞાતિમાં. રાત્રિના 12 વાગ્યાને સુમારે દેવસિંહ ભગત પોતાના ઘરના ફળિયામાં ખાટલો નાખીને સૂતેલા. લગભગ 12 ઉપર 1.5 કલાક ગઈ હશે. ત્યાં તો આકાશમાંથી વિમાન નીકળ્યું હોય એવો અવાજ એને કાને સંભળાવ્યો છે. મનમાં એમ થયું કે આ ઘરરાટી શેની સંભળાય છે. ભગતે આંખ ખોલીને આકાશમાં જોયું, સુંદર મજાનું સુવર્ણમય વિમાન ચાલ્યું જાય. ભગવાન શ્રીહરિ એકલા વિમાનમાં બેઠા છે. દેવસી ભગત વિચારમાં પડ્યા કે અત્યારે વિમાન ક્યાં જતું છે, મહારાજ રાતના સમયે ક્યાં જતા હશે. આના વિચારમાં ભગત તો સુતા. થોડીક વાર છે ત્યાં વળી વિમાનનો અવાજ સંભળાયો. ભગતને એમ થયું કે વળી પ્રભુ પાછા નીકળ્યા, હવે તો પૂછું. ભગત ખાટલામાંથી ફળિયા ઊભા થઈ ગયા, આકાશ તરફ ઊંચા હાથ કરી ભગવાનની સામે જોયું કે તો વિમાનમાં એક મુક્તાત્મા બેઠેલો. બંને નીચે જોયું તો દેવસી ભગત ઊંચા હાથ કરીને કહે છે કે હે મહારાજ, અડધી રાતે આપ ક્યાં પધાર્યા હતા ને આમ આમ વયા કાં જાઓ છો? બાપજી ઊભા તો રહ્યો, દર્શન તો દ્યો. પ્રભુ વિમાન એના ઘર આંગણે નીચું લાવે છે. દેવસી ભગતને કહે છે કે ભગત, અમે આને તેડવા ગયા હતા, મુક્ત બેઠો છે. અને પીળું પીતાંબર વિભોજ સોનાલ અલંકાર માથે મણિમય મુગટ પહેર્યો છે. દેવસી ભગત કે પ્રભુ હું આને ઓળખું નહીં, આ કોણ છે? ભગવાન કે છે આ તમારા ગામનો જ જીવ છે, તમે ન ઓળખો? તો કે હું નથી ઓળખતો. પરમાત્મા કે છે ભગત, તમારા ગામના ફલાણા ભરવાડ છે ને એની બકરીનો આ જીવ છે. મહારાજ બકરીનો જીવ? હા. અરે પ્રભુ રાજી હો તો પૂછું, આ બકરીએ એવા શાપ વિની કર્યા હતા કે એને અડધી રાતે તમે અક્ષરધામમાંથી વિમાન લઈને તેડવા આવ્યા? દેવસી ભગત, જ્યારે મારા લાડકવાયા પ્રાણ પ્યારા સંતો આંબા ગામમાં આવ્યા હતા અને મારા પ્રાણ પ્યારા સંતોમાં નિત્યાનંદ સ્વામી એ જ્યારે માંદા પડ્યા, વૈદે કહ્યું કે એમને બકરીનું દૂધ અત્યારે ને અત્યારે આપવું પડશે, ત્યારે અડધી રાતે બકરીનું દૂધ લેવા એક ભગત નીકળ્યા. તે દિવસે આ ભરવાડે અડધી રાતે આ બકરીને દોઈને મારા સંત માટે દૂધ આપ્યું હતું, એ પુણ્ય હું એને આજ અડધી રાતે તેડવા આવ્યો છું. શું અદભુત કથા છે! એ છે આત્મા. ભગવાન સ્વામિનારાયણે જ્યારે આટલી વાત કહી દેવસી ભગતની આંખમાંથી હર્ષના આંસુડા પડ્યા છે કે વાહ મારો નાથ, વાહ. આમ ભગવાન સ્વામિનારાયણે જીવાત્માઓના કલ્યાણ કર્યા છે. માટે આ સંતો પુરુષોત્તમ પ્રકાશ જેવા ગ્રંથો લખી લખી ભગવાન સ્વામિનારાયણના મહિમાને આ દુનિયામાં પ્રકાશિત કરી રહ્યા છે. જે કોઈ જીવ આ મહિમા સમજશે એને ગળે ઉતરશે, એનું પરમ કલ્યાણ થશે.
તેડી જાય તે પોતાને ધામ, તેડી જાય પોતાને ધામ, થાય તે જન પૂરણ કામ,
તે જન પૂરણ કામ થાય છે.
વળી જેણે આપ્યું અન જલ રે કંદ મૂળ પાન ફળ દર,
ફૂલ ફળ મારા સંતને અર્થે જેણે આપ્યું એનો ઉદ્ધાર થશે.
એ આપનાર જેહ જન જાય ધામમાં થાય પાવન, વળી હાથ જોડી પાયે લાગે સંતોને, હાથ જોડીને પાયે લાગે, શીશ નમાવીને બેસે આગે, સુણે શ્રદ્ધાએ વાત સંતની, બહુ પહેરે સુબુદ્ધિવંતની, સુણી વાત લીએ ગુણ હૈયે રે, તે પણ ધામના નિવાસી કહીએ રે,
તે પણ ધામના નિવાસી થાય છે. શોધભૂત કથા છે. સંતોની વાત સાંભળે ને ગુણ લે તે ધામમાં જાય છે.
વળી સંતને કોઈ સંતાપે રે, નિર્માની જાણી દુઃખ
આપે મારા સંતો નિર્માની છે એને નિર્માની જાણી લોકો એને બચારા માની અને એને જ્યારે દુઃખ દેવા માંડે કોઈ વાણીથી કોઈ વર્તનથી કોઈ બીજી રીતે
ખોટા કલંક ધરે સંત શિરા પાપી આળ ચડાવી અચિરા
સંતને માટે ખોટા કલંક નાખે એને માથે આળ ચડાવે સ્ત્રી ધનના કલંક નાખી સારા સંતોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એને જગતમાં યશ વધતા રોકે પાછા પાડે તો સંતનો પક્ષ લે જે કોઈ ભગત
તેનો પક્ષ લઈ પોતા માથે રે કરે લડાઈ લબાડ સાથે
એવા લબાડની સાથે જે ભક્ત લડાઈ કરે ભગવાન સ્વામિનારાયણ કહે છે
એહ પક્ષ ના જે લેના જાય તે જનધામ મોજા
એને હું તેડવા આવીશ મારા ધામમાં લઈ જઈશ આવું મહારાજે વરદાન આપ્યું છે આટલા બધા ભગવાન સ્વામિનારાયણ કૃપાના દરિયા છે સંતો એને મહાવાલા છે સારાય સત્સંગમાં પ્રસિદ્ધ વાત છે ગુંદાળીના કાંઠીની મામૈયો ને મેરામણ એની માતાનું નામ છે મા રાણદે બે ભાઈઓને તો કઈ સત્સંગના સંસ્કાર નહોતા પણ એની માને પિયરમાંથી સત્સંગ ગુંદાળી ગામમાં ભગવાન સ્વામિનારાયણના સંતો બે દિવસથી ભૂખ્યા તરસ્યા ફરતા ફરતા આવ્યા ગામમાં કોઈ આશરો આપ્યો નથી એમાં આ સત્સંગી બાઈ પિયરમાંથી સત્સંગ લઈને સાસરે આવેલી ભગવાન શ્રીહરિનું આખા ગામમાં એકલા ભજન કરતા એને બે દીકરા મામૈયોને મેરામણ એ તો ખેતર કામ માટે ગયેલા ડોશીએ જ્યારે સાધુને જતા જોયા છે માજીએ કોઈ છોકરાને દોડાયો દોડ દીકરા દોડ ઓલા સંતો જાય એને બોલાવી લાવે પગે લાગીને કહેજે કે ચાલો તમને પહેલા ઘેરે બોલાવે દોડતા દોડતા છોકરાએ સંતોને પગે લાગીને કહ્યું ગાલો તમને બોલાવે છે સંતો માટે નવા પાથરના પાથરીને બેસાડ્યા પધરામણી કરાવી પગલા કરાવી માજીએ કહેવડાવ્યું છે કે સંતો ભૂખ્યા હો તો ભોજનની વ્યવસ્થા કરાવો સંતોએ કહ્યું કે બે દિવસથી ભૂખ્યા છીએ કોઈએ અન્ન જળ આપ્યું નથી ડોશીમાના હૃદયમાં બહુ દુઃખ છે અમારા સંતો જેને અક્ષરધામના ધામી સહજાનંદ સ્વામી મળ્યા છે એ આવા ભૂખ્યા રહી જગતના ઉદ્ધાર માટે ફરે છે ઠીક મારા મહદ ભાગ્ય આજ સંતો અમારું અન્ન જમશે અમે માનશું ભગવાન પોતે જમ્યા એમ સંતોને ઢાળિયામાં ઈટો આપીને ચૂલો બનાવડાવ્યો પાણી આપ્યું વાસણ આપ્યા ખીચડી લોટ વગેરે આપ્યું સંતોએ ભગવાન માટે થાળ બનાવ્યો છે પરમાત્માને નૈવેદ્ય કરીને સંતોએ પોતાના પત્તરમાં ખીચડી શાક નાખ્યું પાણી નાખી મેળાવી જ્યાં ભોજન કરવા જાય ત્યાં તો હાથમાં મોટી લાકડીઓ 10-15 જણા આવી પહોંચ્યા સંતોના વાહામાં લાકડીના ઘા કર્યા છે ગોબા થાવ બાવાઓ નીકળો અહીંથી બહાર અમારા ગામમાં ક્યાંથી ગયા તમે સંતો પાછું વાળી જોવે છે હાથમાં કડિયાળી લાકડી લઈને ઉભેલા માણસો ગાળોનો વરસાદ વરસાવે છે બિના તો એવી બનીતી ગામના ચોરે ડાયરો બેઠો તમે એક જણે એવી વાત કરી કલા સમાચાર સાંભળ્યા કે ગામમાં સ્વામિનારાયણના સાધુ આવ્યા છે લોકોને દારૂ બંધ કરાવે અફીણ બંધ કરાવે છે આપણું ગામ બગાડશે અને બાપુ તમારે તો અફીણ રોજ પીવા જોઈએ આ સ્વામિનારાયણ વાળા બંધ કરાવશે દારૂ ને એવું બાપુનો મગજ ગયો એવા સાધુ જોઈ જ નહીં જાઓ મારીને કાઢી મૂકો એમાં બધા દ્વેષીઓ આવ્યા છે સંતોને માર્યા છે સંતો કરગરવા લાગ્યા કે અમને ભોજન કરી લેવા દો તો કે ભોજન વાળા ઉભા થાવ ડોશી ઘરમાંથી નીકળ્યા છે. ડોશી કે છે કે ભાઈઓ, અમારા આંગણે આવેલા મહેમાન છે, ખબરદાર જો એને કાંઈ કર્યું તો. પુરુષો કે છે તું મૂંગી મારી ઘરમાં નહીતર માર ખાશ. સંતો જ્યાં જમવા જાય છે, ખોબો ભરી ભરીને સંતોના પથ્થરમાં ધૂળ નાખી સંતો ઊભા થઈ ગયા. ધૂળવાળી ખીચડી નાખી દીધી, એઠા પથ્થર જોળીમાં નાખી ભગવાનનું સ્મરણ કરતા ચાલતા થયા. તોય આને નિરાશ નથી થતી. વાહે લાકડીના ગોદા મારતા મારતા, તાપલ્યું મારતા મારતા ટોળું વાહે છે, નીકળો બાર નીકળો બાર. પાછળથી ગોદો પડે, લાકડી પડે, સંતો ભગવાન સ્વામિનારાયણનો મંત્ર બોલે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બહાર ગયા, ટોળું મારીને પાછું ફર્યું. દિવસના 12 વાગ્યાનો સમય હશે. ટોળું તો ડાયરામ જઈને પાછું ઓફીણી પીને લહેર કરવા લાગ્યું. એ વખતે વાડીએથી ખેતરથી એના છોકરા મામી અને મેરામણી ઘેરે આવ્યા. બારણામાં જ્યાં પગ દીતો હતા, ડોશી થાંભલીને ટેકે માથું ટેકવીને ચધાર આંસુડે રડે છે, કરે રે મારા સંતો આજ મારે આંગળીથી માર ખાઈને ભૂખ્યા ગયા. છોકરાએ જ્યાં પગ દીધો એની માને રડતા જોઈ બંને બોલી ઉઠ્યા કે માં શું થયું છે, કેમ રડો છો? એની માં કે છે કે દીકરાઓ, આપણા મામાના સાધુ આવ્યા હતા, તે જવાબ ધાળિયામાં બધું ખીચડી બીચડી ગામ ધણીએ મારી સંતોને બહાર કઢાવ્યા. માં અમે શું કરીએ? જો તમે મારી કુખે જન્મા હો તો જાઓ, આપણા સંતોને માર્યા છે એની ખબર લ્યો, નહીતર હું માનીશ તમે મારે પેટ પથ્થર પાક્યા છો. એક ભારતની મહિલા સંતને ખાતર પોતાના દીકરાને કડવા વેણ કહે છે. આ દેશમાં આવી કેટલી આર્ય નારીઓ થઈ છે જેણે સત્યનો પક્ષ રાખ્યો છે. પછી તરત જ બાલાને ઢાલ તરવાર લીધા છે. વીર પુરુષો ગામના દરબારની ડેલીએ આવીને પડકારો કરે છે, કોણે અમારા સંતોને માર્યા? ઓલો આગેવાન કે છે કે મેં માર્યા, હું છે? અને સિંહનું બચ્ચું જેમ છલાંગ મારે એમ કૂદી મામૈયે એના પેટમાં ભાલો ખોસી ગયેલો. લોહીની ધાર થઈ, જપા જપી બોલી અને બે જણા ઘેરે આવ્યા. માને કે છે કે માં સંતને માર્યા એનું વેર લઈને આવ્યા છે, જો લોહી વાળો ભાલો ને અમારા હથિયાર, હવે શું કરીએ? એની માં કે છે કે દીકરા હવે કોઈ આરો નથી, તમે અહીંથી ગઢડે જાઓ, ભાગવા માંડો, પાછળ વાર આવશે. છોકરા બે ગઢડાને રસ્તે થયા, પણ આ લોકોને ખબર હતી કે જશે ક્યાં, એટલે એ લોકો 150 જેટલાનું ટોળું રસ્તો આતરીને ઉભાશે. આ બે ત્યાંથી નીકળ્યા ત્યારે ભડાકા થયા. બે ઢાલ તરવાલ લઈને આની વચ્ચે કૂદ્યા છે, કેટલાયકના પ્રાણ લેવાના, અંતે બે વિંધાણા છે, રસ્તા ઉપર બે પડ્યા છે. અંત વખત આવી ગયો, લોકો મારી જતા રહ્યા ભગવાનના દર્શન કરવા માટે. જાણે કે બેની આંખમાં પ્રાણ છે. આજી અને અંત વખતનું પાણી પાનાર કોઈ નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણને અંતરમાં દયાની સરવાણી છૂટી છે. મહારાજ ઠંડો પાણીનો ઘડો લઈને ત્યાં પ્રગટ થયા છે. બેને દિવ્ય દર્શન દીધું. મહારાજે પોતાના હાથમાં પાણીની જળધારા લઈને બેના મુખમાં જળ રહ્યું છે. ભગવાન કહે છે કે મારા ભક્તો, મામૈયા, મેરામણ, મારા સંતને માટે આજ તમે બલિદાન દીધું છે. તમે સંત માટે શહીદ થયા છો. કહો તો જીવાડું અને કહો તો મારા ધામમાં તમને પહોંચાડો. બોલો. બે સૂતા સૂતા હર્ષના આંખમાં આંસુ લાવીને કહ્યું, મહારાજ, આવો અંત વખત અમે માનીએ છીએ, ફરી વાર અમારી જિંદગીમાં નહીં આવે. કદી અમે ને અત્યારે તમે જીવાડશો ને ફરી વાર જયારે અમે મરીશું ત્યારે ખાટલે ઘરમાં પડ્યા હશું ને ફરતે બૈરા છોકરા રોતા હશે. આજ અમને પાણી પાવા તમે આવ્યા છો, તમારા હાથનું અમે પાણી પીધું છે, તમે અમારી સામે ઉભા છો મહારાજ. આ અમારું મૃત્યુ તો વાલીના જેવું છે, હવે નથી જીવવું, લઈ જાઓ તમારા દિવ્ય ધામમાં. એ જ વખતે અક્ષરધામમાંથી મુક્ત વિમાન લઈને આવ્યા છે. બે દિવ્ય દેહે બેસી વિમાનમાં પરમાત્માના ધામમાં ગયા છે. ભગવાન સ્વામિનારાયણે આટલી સેવામાં મહા અલૌકિક મહામુક્તનું એને પદ આપ્યું છે. જેણે જેણે સંતનો પક્ષ રાખ્યો એને ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામ આપ્યું છે. ભગવાન સ્વામિનારાયણનું બિરુદ છે એને મારે ધામ આપવું એને. એવી રક્ષાના કરનાર રે, એવા જન ઉધાર્યા પાર. વળી સંત જાણી સિલવંત રે, નાખે માથે આલયતંત રે. આળ નાખે છે ખોટા કલંક ધરે સંત શીલ રે, પાપી આળ ચડાવી રચી. પાપી આળ ચડાવી ખોટા કલંક નાખે છે. ભગવાન સ્વામિનારાયણ આવા સંતોનો પક્ષ લઈ લડનારને તેડવા આવે છે. ભગવાનના ભક્તને ભગવાનના સંતોનો પક્ષ રાખવો સહજમાં ભગવાન પ્રસન્ન થાય છે. પણ સ્પષ્ટતા કરું છું, સાચા સંતનો પક્ષ રાખવો, સત્યનો પક્ષ રાખવો, એટલે જ ભગવાન રાજી થાય છે. વાલા ભક્તો, અત્યારની કથાને આપણે અહીંયા વિરામ આપશું. કથાનો સમય પ્રાય થવા આવ્યો છે. સહજાનંદ સ્વામી મહારાજ.